भव संभव भीति भेदनम् सुख संपद करुणा निकेतनम् व्रत दान तप क्रिया फलम् सहजानंद गुरुम् भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिरानलांगुजम् पूजितम् सुरनरोत्तमेरमुदा धर्मनंदन महं विचिन्ते। हे पूर्ण पुरुषोत्तम परमात्मा मारात्माना आत्म राम वाला वाला मारा श्री हरि प्यारा श्री घन श्याम। वंदन करु हे वालमा तमे सुख आप्या छे सदाई राजी करू हरि हरि जन ने हूँ तमारा गुण लागा। सर्वकर्ता श्री हरि तम करो छो सर्वे काम राजी रे जो मारा वालमा समर्थ हरि पूरण काम। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री नीलकंठाय सरजुदासाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज। वाला भक्तो करोड़ों जन्मना पुण्य ने अंते आपने आ सत्संग मळ्यो छे। सर्वे साधनना फल रूप बहु भाग्यशाली छे माटे बैठा बैठा महाराज नो जप करो। आ वर्ष जप वर्ष तरीके अमे जाहिर कर्यु छे जेटलो थाय एटलो जप करो। आजे आनंदनो पार नथी। ભગવાન સ્વામિનારાયણને પ્રસન્ન કરવા માટે આપણે બધાએ ભેળા મળીને કેડ કસીને મથવાનું છે, છેલ્લા શ્વાસ સુધી મથવાનું છે, શરીરનું એક એક લોહીનું ટીપું બાળીને આપણે ભગવાનને રાજી કરવા છે, અનંત કોટી બ્રહ્માંડના ધણી પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પામવા માટે આપણે બધા રાત દિવસ મથીએ છીએ। હૃદયમાં એક આશ છે, એક વિશ્વાસ છે, એક અમને અવિનાશ મળશે, જન્મ મરણનો ત્રાસ ટળશે, આ પૂરા સંસારમાં પરમેશ્વરે પોતાના સુખના છાંટાની એક નાની સરખી જણ નાખી છે, એમાં સારું એ જગત દોડ દોડ કરે છે। સમગ્ર મહા આનંદ ભગવાને પોતાના સ્વરૂપનો પોતા પાસે રાખ્યો છે, જે એની સેવા કરે, એની ભક્તિ કરે, એનું ધ્યાન ધરે, એને અર્પાઈ જાય, અહમ મૂકીને પરમેશ્વરને આધીન થાય, એને એ ભગવાન પોતાની મૂર્તિનું દાન દઈ દે છે, પોતાનો આનંદ બધો એને અર્પી દે છે, ભગવાન પોતે એને વશ થઈ જાય છે। શરત એટલી, અખંડ મારું ધ્યાન ધરો, સ્મરણ કરો, ભજન કરો, મને આધીન થાઓ। આપણે તૈયાર થઈ જઈએ એમની શરતને અંગીકાર કરવા, કેમ જે આપણે ભગવાનનું કામ છે, પ્રભુ મેળવવા છે, માયા છોડવી છે, ભગવાન પકડવા છે। સદગુરુ શ્રી મંજુ કેશાનંદ સ્વામીના લખેલા ઐશ્વર્ય પ્રકાશ ગ્રંથની કથા ચાલી રહી છે. પીવડા ઘનશ્યામ સુરતમાં મહિલા મંદિરમાં બિરાજે છે, એનો હાથમો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. હજારો ભક્તો આ કથાનો લાભ લઈ રહ્યા છે. વળી ભાગ્ય તો જો યજમાન પરિવારનો, આ મહિલા મંદિરના બહેનોનો ભક્તિભાવ, એમની ભગવાન શ્રી હરિ પ્રત્યેની ભાવના અને આયોજકો જે કોઈ છે એમની નિસ્વાર્થ સેવા, એને કારણે વિહારી સ્વામી જોગી સ્વામીને લઈને ત્યાંથી નીકળ્યા છે. આવા સંત ભેળા ભગવાન હોય છે, એવા સંત આવે એટલે ભગવાન આવી ગયા ગણાય મહોત્સવમાં, એમાં જરાય શંકા રાખવી નહીં. અખંડ ભગવાનના સ્મરણ પરાયણ ભજન પરાયણ જે પરમેશ્વર મય થઈ ચૂકેલા હોય એને ભેળા ભેળા ભગવાન આપણા મહોત્સવમાં આવશે. ભગવાન આપણા આંગણે આવે, મહોત્સવમાં આવે ને એનું જે પુણ્ય થાય તે પુણ્ય આવા મોટા સંત પધારે એનાથી થાય છે. અને એ વખતે જે હાજર હોય એને અક્ષરધામમાં દર્શન કર્યા જેવું મોટું પુણ્ય થાય છે. માટે આજે રાત્રિની કથામાં બધાએ પોતપોતાના સગાસ નહીં અડખે પડખે આડોશી પાડોશીને ફોન કરીને તેડાવી લેવા. આજે જોગી સ્વામીનું આપણે સ્વાગત કરશું. આ એ વચ્ચેથી સ્વામીને આપણે સ્ટેજમાંથી લાવશું અને સ્વામીનું પૂજન કરશું. યજમાન પરિવારને સ્વામીનો સ્પર્શ અને પૂજનનો લાભ આપશું અને અમે સંતો ગાંડા થઈને સ્વામી આગળ નાના છોકરા નાચે એમ નાચશું ત્યારે તમને મજા બહુ આવશે. ખરેખર આ મહોત્સવ ને સવજીભાઈ ચાર ચાંદ લાગી ગયા. તમારી લક્ષ્મી ભગવાનના ચરણે અડી ગઈ. તમે રાત દિવસ મહેનત કરીને જે રૂપિયો ભેગો કર્યો હોય ને આવી રીતે સંપ્રદાયને અર્થે આ સત્સંગનો હવને લાભ મળે એને અર્થે જ્યારે તમે ધન વાપર્યું હોય અને તમને જ્યારે આવી રીતે મોટા સંતો અને આચાર્ય મહારાજ ધર્મ કોળ અને બધાય ભક્તો આવીને લાભ આપે ત્યારે આ સુરતની તમામ જનતા આ લાભ લઈને આશીર્વાદનો વરસાદ વરસાવે અને પુણ્યના તો ટ્રેક્ટરો કમાઈને ઘરે લઈ જાય. આ નાની હોની વાત સમજતા નહીં. જિંદગીમાં ક્યારેક જ આવો અવસર અને લાભ માનવીને મળતો હશે અને આ તો ટપાટપ ટપાટપ રોટલા વાળી થઈ છે ને ટ્રેક્ટરો ભરાણા છે ને શાકના જ મોટા તપેલાઓ છે. માલિકરો પીડ્યા હોય તો તળિયું ન આવે એવા મોટા ગંજ કડકાણા. આજે આ સવજીભાઈ તરફથી ભાઈ ભાઈ 20,000 માણાના શાક રોટલા તૈયાર થયા છે. આ નાની એવી વાત નથી. અને ભગવાન હરિકૃષ્ણ મહારાજને હાકર પ્રસાદી કરીને શાકમાં નાખીને રોટલા ઉપર નાખી છે. હવે આ શાક રોટલો જેના મોઢામાં જાય એનું બધાનું રૂડું થવાનું. આ તો ભગવાનનો પ્રસાદ છે. ભલા માણસ શાક રોટલા ઘરો ઘર માણા ખાય છે. શાક રોટલા ન ભાડ્યા હોય એવું કોઈ ઝૂંપડું ન હોય તો ધનવાનોના બંગલા ક્યાંથી હોય. પણ આઈનું શાક ને આઈના રોટલા તો અક્ષરધામ પમાડનારા ગણાય. એને સામાન્ય માનવા નહીં. અને એટલે તો માણા પડા પડી કરીને લાકડા ભાંગીને શાકમાં પડે છે. એનો મહિમા જ બહુ અલૌકિક ને દિવ્ય છે. ઝાલ્યા રહે નહીં, હાથમાં રહે નહીં, કંટ્રોલમાં રહે નહીં. આ હા શું સ્વામિનારાયણ સંપ્રદાયના શાક રોટલાનો મહિમા. ભલે ભલે ભાઈ, આ તો ભગવાનની ચલાવેલી રૂડી રીત છે. આમાં આવે એનો બેડો પાર છે. આજ આ કથા મંજુ કેશાનંદ સ્વામીના ગ્રંથની સાંભળવા બેઠા એ કાંઈ જેવા તેવા ન હોય. સ્વામિનારાયણનો શબ્દ જેને કાને પડે અને અક્ષર પોળ ઉઘડે એમ નિષ્કળાનંદ સ્વામી લખી ગયા હતા. ભાઈ મારી ઘરની વાત ન હોય. બડે બડે સાધુ લોકોને જો કહા હે વહી હમ કહ રહે હૈ, હમારે તો ગાલ મેં સે નિકાલી હોવી યે બાતે નહીં હે, ક્યું તુમ્હારે દિમાગ મેં નહીં આતા. હાચું માનો તો હાચું અને ખોટું માનો તો તમને કાંઈ ફાયદો નહીં. છે હાચું. આજ બધા તમે આનંદમાં બહુ છો. ગમે એ હોય મને ખબર પડી ગઈ. આજ આનંદમાં જો ને, આજનો દિવસ જ એવો છે. આજ તો લાભ ઉપર લાભ, લાભ ઉપર લાભ, લાભ ઉપર લાભ. આજ જે આ મંડપમાં નો આવ્યો રહી ગયો એના ભાગ ઓછા જ કહેવાય. પછી તમારો હગો થતો હોય મામો હાળો કાકો ભત્રીજો આડોશી પાડોશી જે થતો હોય શેઠ કે નોકર ગમી, પણ આ મંડપમાં નો આવ્યો એના ભાગ ઓછા ગણાય ને એનું પાપ તમને લાગે કેમ જે તમે એને લાવ્યા નહીં. ખોટું નથી હું કહેતો. આપણા સ્નેહીને આપણે સત્સંગનો લાભ ન લેવડાવીએ ને તો આપણે ખૂટલ ગણાય, મતલબી ગણાય, સ્વાર્થી ગણાય. સમજાણું? રોટલો ખાવો ને ખવડાવવો, હરિગુણ ગાવા ને ગવડાવવા, સત્સંગ કરવો ને કરાવવો, આ આપણી પરંપરા છે. હા, આ આપણી પરંપરા છે. ભગવાનનો ભગત એકલ મોક્ષ ભાગી ન થાય, એ તો હજાર બે હજારનું ટોળું લઈને ધામમાં જાય. એકલા જતા શું સાંભળ્યું તમે? તો પછી આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા હોય ને, આવા સંતો મળ્યા હોય, આવું મહિલા મંદિર સુરતમાં હોય ને, એમાં પીળો ઘનશ્યામ બેઠો હોય ને, રાત દિવસ બહેનો એને લાડ લડાવતા હોય, આવો માહોલ જ્યારે સુરતને આંગણે હોય ત્યારે આપણને આ ઝાલ્યા ન રહેવાય. શું કહો છો? હાંજ સુધી તો કથા કીર્તનમાં પડો, પછી તમ તમારે વિવેક રાખીને પ્રસાદ લેજો, કોળીએ કોળીએ હરિનું સ્મરણ કરજો, ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન ધરજો, એટલે આનંદનો કોઈ પાર નહીં રહે. પીળો ઘનશ્યામ આજ મંદ મંદ હસી રહ્યો છો. આજ હાંજની હાકર જે જમે એને મળે ઠાકર, સમજાણું? અને આજ ખાય આઈના રોટલા એને મળે ગાડલા ગોદડા ને ઓટલા. તો જેવી તેવી વાત નથી આ. પ્રસાદીનું ખાય શાક એ થઈ જાય પાક, પવિત્ર થઈ જાય, એના પાપ બળી જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બેઠા બેઠા બોલજો, ઓલા કાઉન્ટિંગિયા લઈ લો, જપ જપિયા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સમજાણું? ભજન કરે એ ભવસાગર તરે, ભજન ન કરે તો બ્રહ્માની કાળ કોળીઓ કરી જાય. મારી તમારી શી વાત રહી? ને જો ભજન કરે અલ્પજીવ, જો કૃષ્ણ ભક્તિ કરે તો તે પણ કાળ માયાને તરે. ગમે નાનો એવો જીવ નાની જ્ઞાતિમાં જન્મો હોય, ગમે ત્યાં ગામડાને ખૂણે હોય, પણ જો ભક્તિ કરે તો ભવસાગર તરે. બાકી મોટા મહેલા બાંધીને બેઠા હોય ને એને કાળ થપાટ મારીને લોચપોચ કરી નાખે. માટે ભજન કરો, ભગવાનનું ધ્યાન ધરો, સ્મરણ કરો અને ભાવથી કથા એકાગ્ર ચિત્તેથી સાંભળો. હાલો, અદ્ભુત કથા આવે છે હવે નાથ ભક્તની. પુની બડોદા કી કહું બાતા, સુનહું સબ હરિજન વિખ્યાતા.
પુની બડોદા કી કહું બાતા, સુનહું સબ હરિજન વિખ્યાતા.
કુન વિજ્ઞાતિ નાથ જીનામાં, તેહિ સતસંગ ભયો સુખધામા. સત્સંગ ભયો, સત્સંગ ભયો સુખધામા.
તેહિ સત્સંગ ભયો સુખધામા,
તેહિ સત્સંગ ભયો સુખધામા. સુખનું ધામ એવો સત્સંગ નાથ ભગતને થયો. સુખનું ધામ એવો સત્સંગ આપણે નહીં થયો છે. હે કે સુખધામ સત્સંગ થયો છે, અદભુત ભાગ્ય છે આપણે. આમ તો આ નાથ ભક્તનું મૂળ ગામ હતું કણભા. આ નાથ ભક્તને નાનપણથી જ પરમાત્માને મળવાની અંતરમાં તીવ્ર ઈચ્છા હતી, જબર લગની લાગી હતી. ભારે વાત છે આ, મને પ્રભુ ક્યારે મળે, મને વાલાનું દર્શન ક્યારે થાય, ભગવાન મને જો ન મળે, મારો વાલો મને જો ન દેખાય, તો આ સંસાર શું કામનો મારે માટે, આ દેહ શું કામનો, આ ધન સંપત્તિ કુટુંબ પરિવાર મારે શું કામના, ભગવાન વિના મારું મન સર્વથી ઉદાસ છે, મને પ્રભુ કેદી મળશે. આ બસ આવા જ વિચારો, આવા નવા વિચારમાં એક દિવસ એને એમ થયું કે આમ નામ ઘરે આ બધાની સેવા કરવાથી તો કાંઈ પરમાત્મા નહીં મળે, માટે નીકળી જાઉં, કંઈક તીર્થયાત્રા કરું, કંઈક સાધુ સંત મળે તો કંઈક મને ભગવાન મળે, કંઈક તપ કરું, કંઈક જપ કરું, કંઈક વ્રત કરું, કંઈક સ્મરણ કરું, કંઈક કથા વાર્તાઓ થતી હોય ત્યાં સમયા ઉત્સવમાં બેહું ભગવાનની વાતો સાંભળું, આવું બધું કંઈક કરું જ ભગવાન મળે, એમનામ તો કંઈ મેળ પડે નહીં. અને માણસને ઈચ્છા હોય ને તો એ કંઈ હોઈ ન રહે, એ કંઈ ઘરે બેસી ન રહે, એ કંઈક કરે. જોને જેને રૂપિયા રળવાની ઈચ્છા હોય છે કે ત્યાં ગામડામાં બેહી રહ્યા કાંઠિયાવાડીમાં, ઠેકડા મારતા સુરત આવ્યા ને મુંબઈ આવ્યા ને કાંઈ કીધું વિદેશ ભાગ્યા, દરિયા ઓળંગીને એટલાન્ટિક ઓળંગી ગયા, પૈસો 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 કરતા ન્યા ખાઈ ગયા, અને મેળવો એટલી બધી સ્પીડ વધારી દીધી પૈસો માં રહી ગયો. આ પૈસાને ભટકાણા, ઈચ્છા હોય તો થાય, મન હોય તો માળવે જવાય. નાજ ભગતને ભગવાન મેળવવાની ભડભડથી ભૂખ લાગી એ વાત મને બહુ ગમે. કોઈ ભગવાન ભૂખ્યો જીવ મને દેખાય ને તો એમ થાય કે આને માટે મારાથી થાય એટલું મારે કંઈક કરવું. પણ જેને ભગવાનની ભૂખ ન હોય ને બીજા બધા ભાઈત ભાઈતના સંકલ્પો હોય તો આપણને એમ થાય કે આઘો જાય તો સારું, નડે નહીં એમ જિંદગીમાં. નાથ ભક્ત એટલે નાથ ભક્ત. તીર્થયાત્રા કરવા નીકળી ગયા અને એક તીર્થોમાં ફરે છે, સાધુ સંતોમાં પ્રભુ હોય એવું માને છે, સારા સંત મળે તો એની વાત સાંભળે, કંઈક જોતું કારું તો લાવી દે, એની સેવા કરે છે. આવી રીતે ફરતા ફરતા ઘણું ફર્યા પણ પરમાત્માનો સાક્ષાત ભેટો ન થયો અને થાકીને ઘેરે આવ્યા. હે પ્રભુ તમે ન મળ્યા, કે છે રાત દિવસ ચિંતા થાય છે ને કે ભગવાન કેદી મળશે, ટેન્શન મારે છે. આપણને કોઈ દી આ ટેન્શન ન થયું, હે રૂપિયા કેદી મળશે એવું થાય, કાં તો મળ્યા હોય ને જાય એવું લાગે ને તો એમ થાય કે અરે વૈયા જાય. પણ હરી કેદી મળશે, મારો પ્રભુ મને કેદી ભેટશે એની ચિંતા કોઈ દી નથી થતી, ને એને માટે ક્યારેય ઉજાગરો નથી થતો. વ્યવહારની ચિંતા, આબરૂની ચિંતા, ધનની ચિંતા, હગાવાલા કંઈક રિહાણા હોય, બૈરું આડું ફાટ્યું હોય એની ચિંતા ઉજાગરો બહુ થાય. પણ હરી કેદી મળશે એ વાત માટે ક્યારેય રાતે જાગીને આહુડા પાડ્યા છે? ટીલા ટપકા કરીને ભગત થઈને હાલી નીકળ્યા હોઉં, ભગવાનની ભૂખ નહીં થઈ પડ્યા ભગત, પેટમાં કાંઈ ભૂખ નહીં, થાળીમાં જ બેઠા લે, હવે એ હું ખાય ખાય એનો હવા દઈ ન આવે. એ તો ભડભડતી ભૂખ લાગી હોય તો આમ જો હુકાઈ ગયેલો રોટલો હોય પણ મીઠો લાગે, એમ ભગવાનની જેને ભૂખ લાગી હોય ને એને આ બધું બહુ મીઠું લાગે, એમ થાય કે વાહ વાહ મારા ભગવાનની કથા થાય, વાહ વાહ મારા સાધુ જ બેઠા છે, વાહ વાહ મારા ભગવાનના ભક્તો બેઠા છે, આ હા 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 મારા પીવડા ઘનશ્યામનો પાટોસો ઉજવાઈ રહ્યો છે, બહુ આનંદ આવે. ભગવાનના ભૂખ્યા હોય ને એને, માનના ભૂખ્યાને કાંઈ હવા જ ન આવે, ધનના ભૂખ્યા વિષયના ભૂખ્યા હડેલ એને શું મજા આવે. ભગવાનના ભૂખ્યા થાવું સાંભળો છો ને, નાથ ભક્ત ભગવાનના ભૂખ્યા છે, ચિંતા એને થાય છે મને પ્રભુ કેદી મળશે. એક વાર તો એના ગામ કણભાના ઈશાન ખૂણામાં સિદ્ધનાથ મહાદેવનું મંદિર હતું, એ ત્યાં દર્શને ગયા, મહાદેવ ઉપર જળધારા કરી મહાદેવજીની પૂજા કરી, ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય આવું રોજ કરે, અને મહાદેવને કહે દયા કરો, હે મહાદેવ મને ભગવાનનો ભેટો કરાવો, હે ભોળિયાનાથ તમે નરસિંહ મહેતાને ભગવાનનો ભેટો કરાવી દીધો હતો, હે કે મહેતાને તમે કૃષ્ણ દર્શન કરાવ્યું હતું, મારી માથે કૃપા કરો મને કૃષ્ણ દર્શન કરાવો, રોજ કે. એમાં તો એક દિવસ નાથ ભક્તને જે ચડી ગઈ ને તે મહાદેવજીના મંદિરમાં બેહીને મહાદેવને પાણી ચડાવતા ચડાવતા એ પાણી હાથમાં લઈને પ્રતિજ્ઞા કરી નાખી, હે ભોળાનાથ મને જો તમે 7 દિવસમાં ભગવાનનો ભેટો નહીં કરાવો તો હું કમળ પૂજા કરીશ, એમ કરીને મહાદેવમાં પાણી રેડ્યું. કેવી ભગવાનની તલપ લાગી છે કયો જોઈ, પ્રભુને પ્રાર્થના કરું, હે મહારાજ બીજું દ્યો કે ન દ્યો પણ તમારી નાથ ભક્તના જેવી તલપ દ્યો, તલપ દ્યો એવી અમને ભૂખ દ્યો, ભૂખ વિના ભાવે નહીં. ભગવાનની ઈચ્છા આપણને નથી, ભગવાન પાસેથી કાંઈક લેવાની ઈચ્છા છે, ભગવાનની ઈચ્છા નથી. હે હું આ વાત છે, આપણને ડૉક્ટરની કાંઈ ઈચ્છા ન હોય, ડૉક્ટર પાસે દવાની ઈચ્છા હોય, નિદાનની ઈચ્છા હોય, હાજા થવાની ઈચ્છા હોય, ખરું નહીં ડૉક્ટરની ઈચ્છા હોય, એમ આપણને ભગવાનની ઈચ્છા નથી, ભગવાન પાસેથી કંઈક મેળવવાની કંઈક, હે આપણી તો કઠણાઈ છે. આપણને વકીલમાં કાંઈ હેત હોય, વકીલની કાંઈ ઈચ્છા હોય, પણ હલવાણા હોય ને કેસ બરાબર માથે થયો હોય તો પછી વકીલની સલાહ છે, આ છે તે છે, એમ વકીલની જરૂર પડે. વકીલની નહીં, એની પાસેથી કાંઈક, ભગવાનની નહીં, ભગવાન પાસેથી આપણને કાંઈક સમજાય છે ને મારી વાત? જાગો જાગો જાગો, હરિમાં લાગો, હરિની માયામાં નહીં. ધન્ય હો નાથ ભક્તને, પ્રતિજ્ઞા લઈ લીધી અને હવે ઘરે જઈ બીજા મહાદેવજીના મંદિરમાં ઘીનો દીવો કર્યો અને અખંડ જાપ શરૂ કર્યા, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. હે શિવ, તમે ગુણવાન છો, મહાન છો, મને ભગવાન ભેટાડો, ભોળાનાથ મને ભગવાન ભેટાડો. એક દી ગયા, બે દી ગયા, ત્રણ દી ગયા, ચાર દી ગયા, પાંચ દી, છ દિન, સાત દી, વાર શું? નાથ ભક્ત કે ભોળાનાથ, આજ હાથમો દિવસ છે, તમે મારું નહીં માનો એમને તો હું પ્રતિજ્ઞા તોડીશ એમ તમે માનો છો? હું ઊભો થઈને વયો જઈશ એમ માનો છો? હું ભગવાન મેળવા વગર જંપવાનો નથી, મેં પ્રતિજ્ઞા કરી છે એ હું તોડવાનો નથી. હે ભોળાનાથ, જો તમે મને આજ ભગવાનના દર્શન નહીં કરાવો હાંજ પહેલાં તો માથું તમારા મંદિરમાં ઢાળી દેશ. હાંજ પડી તોય ભોળાનાથે કાંઈ ન કર્યું. અન પછી નાથ ભક્તે તરવાર લીધ્યો કે હવે ભોળાનાથ લ્યો તારે મારું માથું. ત્યાં આકાશવાણી થઈ, નાથ ભક્ત મરશો નહીં, તમને ભગવાન મળશે. તમે હવે કાંઠિયા વાડમાં જાઓ, તમે હવે કાંઠિયા વાડમાં જાઓ,
તમે હવે
આકાશવાણી થઈ તમને પરમાનંદ ભેગા કરશે.
કદી ફેર જોગ મળશે નહી, આવો નાથ ભક્ત ખણ ભાતના હે નિવાસી.
એ ફરીવાર આવો જોગ નહીં મળે, તમે જાઓ રામાનંદજીને મળો. એ રામાનંદ મહાન મોટા સંત છે, એ તમને ભગવાન ભેટાડશે. નાથ ભગતે પછી તો ભાઈ તરત જ તૈયારી કરી, કણવાચી હાલી નીકળ્યા. વહેલા મળે રામાનંદજી, ચાલતા ચાલતા લોજપુરમાં આવ્યા છે. લોજપુરમાં ગુરુ રામાનંદજીનું મિલન થયું છે. નાથ ભક્તને જોઈને સદગુરુ રામાનંદ એમ બોલ્યા કે નાથ ભક્ત કણભાના આવો, આકાશવાણીએ મોકલ્યા ને, આવું બોલી ગયા. બોલો, આ સાંભળતા નાથ ભક્ત રાજી રાજી થઈ ગયા. નાથ ભક્ત, હું તો ડુગડુગી વગાડનાર છું, પ્રભુ આવશે એકવાર મારી પાસે, હજી તો મારો વાલો વનમાં વિચરે છે. નાથ ભક્ત, પરમેશ્વર આવશે ત્યારે હું તમને તરત બોલાવીશ, જરૂર હું ભગવાનનો તમને ભેટો કરાવીશ. શિવજીએ તમને મારી પાસે મોકલ્યા છે તો હું શિવજીનું વચન સત્ય કરીશ. આવો હાલ તમને સત્સંગના વર્તમાન ધરાવું છું, એમ કહી નાથ ભક્તના હાથમાં પાણી આપી વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી સત્સંગી બનાવ્યા, ધર્મ નિયમને ભક્તિની રીતિ શીખવાડી અને નાથ ભક્તને પોતાને ઘેરે મોકલ્યા છે. હવે નાથ ભક્ત ગુરુવચનથી ઘેરે આવી પરમાત્માની ભક્તિ કરે છે. આ બાજુ ભગવાન સ્વામિનારાયણ ધરાતર ઉપર પ્રગટ્યા છે, સર્વા અવતારી વનવિચરણ કરતા કરતા લોજ ગામે આવ્યા છે. અને ત્યારે પછી રામાનંદ સ્વામી પીપલાણામાં પ્રભુ ભેગા થયા અને પછી ફરતા ફરતા જેતપુરમાં ભગવાન સ્વામિનારાયણને ગુરુ રામાનંદજીએ પોતાની ધર્મધુરા સ્વામીને ગાદીએ બેહાડ્યા અને એ અવસરે રામાનંદ સ્વામીએ યાદ રાખીને નાથ ભક્તને ત્યાં સમાચાર મોકલ્યા છે કે ભગવાનના હાથમાં હાથ દઈ દો, હવે તમે આવો. કણબાથી નાથ ભક્ત જેતપુર મહારાજના ગાદી પટ્ટાભિષેક મહોત્સવમાં ગયા છે. અને રામાનંદ સ્વામી આંગળી સીંધીને બતાવ્યા કે આ સહજાનંદ સ્વામી એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, કરો દર્શન. અને મહારાજની મૂર્તિના દર્શન કરતા નાથ ભગત પૂર્ણ કામ થયા, આનંદનો પાર ન રહ્યો. મંદ મંદ હસતા સહજાનંદ સ્વામી એવું બોલ્યા, કેમ છો નાથ ભક્ત, તમે ઘણા તીર્થમાં ફેર્યા હતા ખરું ને, પછી શિવની આરાધના કરી હતી હાચું? હા મહારાજ, કમળ પૂજા માટે તૈયાર થયા હતા ને? હા. ત્યારે આકાશમાંથી કોણ બોલ્યું હતું તમને ખબર છે? તો કે ના, ત્યારે હું બોલ્યો હતો, આકાશવાણીમાંથી હું બોલ્યો હતો. મેં તમને લોજ રામાનંદ સ્વામી પાસે મોકલ્યા હતા મારી પાસે બોલાવી લેવા માટે, કેમ જે તમને મારી ભૂખ હતી એટલે હું તમારી મદદે આવ્યો હતો. ભાઈ ભાઈ, જેને ભગવાનની ભૂખ હોય ને એની મદદે ભગવાન હંમેશા હોય છે, અને જેને માયાની ભૂખ હોય છે ને એની મદદે હંમેશા દુઃખ હોય છે. માટે ભગવાનની ભૂખ રાખવી, માયાની ન રાખવી, એમાં કોઈ સુખી થયા નથી. આ સંસારમાં સુખ શાંતિની સ્થિરતા જેવું કાંઈ કદી હોય જ નહીં, કેમ જે કાળથી વિકારવાન આ સંસારમાં કોઈ ઠરીને બેસી શકે જ નહીં. માટે શાશ્વત સુખ, શાશ્વત સ્થાન, શાશ્વત આધાર જો જોતો હોય તો ભગવાન પકડો, ધામ ભેળા થાવ, ત્યાં જ હંમેશાને માટેનો શાશ્વત મહાઆનંદ છે. આ વાત નક્કી રાખજો. નાથ ભક્ત, ભગવાન સહજાનંદજીની આવી વાત સાંભળીને રાજી રાજી થઈ ગયા. પ્રભુ, તમે આકાશમાંથી બોલીને મને ગુરુ બતાવ્યા અમને. હા, અને ગુરુએ મને ગોવિંદ બતાવ્યા, હું ભાગ્યશાળી થઈ ગયો. આવી અદ્ભુત વાત બની. અને પછી તો પ્રગટ પ્રભુને મળતા નાથ ભક્તને અંગો અંગ ખુમારી ચડી. પછી તો લોક લાજ છોડી હગાવાલાથી દબાવવાનું છોડ્યું અને ભગવાન અને સંતને અર્થે જ જિંદગી જીવી નાખવાનો ભારે જોરદાર નિર્ણય કરી નાખ્યો. આપણે આ કરવા જેવું છે, શ્રીજી અને સંતની સેવા કરવી શ્વાસોશ્વાસ બસ. આવી રીતે નાથ ભક્ત લોજમાં મહારાજને મળી ગુરુ રામાનંદજી ને પ્રગટ પ્રભુ શ્રીહરિજીની રજા લઈને પછી પાછા કણભા ગયા છે. ભગવાનને આમંત્રણ દેતા ગયા છે કે હવે તમે મારે ગામ પધારો, બસ મારું ધન કુટુંબ પરિવાર બધું તમારે અર્થે જ મારે હવે કરી રાખવું છે. કોકજી પ્રભુ મારે ગામ કણભા મારે ઘેર પગલા કરજો એમ કહેતા ગયેલા, એટલે ભગવાન સ્વામિનારાયણ એમની વિનંતીને માન આપી અવસર આવતા ગામ કણભા ગયા અને નાથ ભક્તને ઘેરે જ મારે વાલાએ ઉતારો કર્યો છે. નાથ ભક્તને ખૂબ દર્શનનું સ્પર્શનું સુખ આપ્યું છે. થોડો સમય ભગવાન શ્રીહરિ એમને ઘેરે રહ્યા છે, સુખ આપીને પાછા પ્રભુ ગામડે વિચરણમાં ગયા છે. આવી રીતે ભગવાન નાથ ભક્તને રાજી કરે છે. ત્યાર પછી નાથ ભક્તને ધંધા અર્થે વડોદરા આવવાનું થયું. હવે કણભાનો ત્યાગ કરીને નાથ ભક્તે વડોદરા નિવાસ કર્યો અને વડોદરામાં એમને ગોપાલન સ્વામીનો યોગ થયો. ગોપાલન સ્વામીના યોગમાં આવતા ભગવાન સ્વામિનારાયણની એને સર્વોપરી નિષ્ઠા થઈ. જેવા છે એવા પુરુષોત્તમ નારાયણને મહાન સંત ગોપાલન સ્વામીની કથા વાર્તાથી સેવાથી સમજાણા, અને ભગવાન જ્યારે એને જેમ છે એમ સમજાણા ત્યારે નાથ ભક્તમાં અનેક સદગુણો ફૂટી નીકળે આપોઆપ. જ્ઞાન ભક્તિરથ અતિ બુદ્ધિવંતા સો નિષદિન ભજહિ ભગવંતા, વિષય સંબંધી સુખ તજીદીના, સંત હરિ સેવત હે પ્રવીના. કેવા થયા? તો કે જ્ઞાન એને ખૂબ થયું, અખંડ ભક્તિમાં રત રહ્યા, મહાન બુદ્ધિ ભગવાન સંબંધી ઉદય થઈ, એટલે રાત દિવસ નાથ ભક્ત પરમાત્માની ભક્તિ કરવા લાગ્યા અને વિષય સંબંધી તમામ સુખનો ત્યાગ કર્યો. જેને ભગવાન ઓળખાઈ જાય ને એને વિષય પછી કડવા ઝેર લાગે, અને જેને વિષય મીઠા લાગે છે ને એને ભગવાન ઓળખાણા નથી, એ હકીકત છે. નાથ ભક્તને વિષય ગમતા નથી, બસ હરિ અને સંતની સેવા જ ગમે છે. આવા નાથ ભક્તની અદ્ભુત કથામાં મંજુ કેશાનંદ સ્વામીએ રસ લીધો છો. જુઓ શહેર વડોદરે નક્કી ભક્ત નાથજી નામ, તન ધન ભવન આદિ એજ એને તન મન ભવન આદિ આણ્યું હરિને કામ. એજ કામ ક્રોધ ને લોભ મોહ આવે નહીં કે દિયાંગ. કેવા મહાન ભગત થયા. નક્કી નકોરની સંશે નિશ્ચે એવો એનો સત્સંગ, એવો એનો સત્સંગ. આપણા જેવો લોપડ ફોફટ નહીં. કામ ક્રોધ લોભ ને મોહ એની પડખે નો આવે. નક્કી નકોર અને નિસંશય નિશ્ચય વાળો નાથ ભગતનો જોરદાર સત્સંગ હતો. એકવાર મહારાજ અને સંતો બધા સાથે સાથે દાદાના દરબારમાં સુખ શાંતિપૂર્વક આનંદથી રહ્યા હતા. તે વખતે વડોદરાના મહાનિષ્ઠાવાન નાથ ભક્ત પણ ભગવાનના દર્શન માટે ગઢડે ગયા. એ બ્રહ્મ વરસાદમાં પોતે ભીના થયા. શાંતિથી ભગવાનના દર્શન કરે, સંતોનો સમાગમ કરે, ઘડી ઘડી પળ પળ એને એવું સુખ આવે કે ન પૂછો વાંચો કથા કીર્તન દર્શનનું. એમ ઘણા દિવસ સત્સંગ કર્યો. પછી એક દિવસ મહારાજ કે, નાથ ભગત હવે ઘરે જાઓ, ઘરે બાળ બચ્ચા વગેરે સંભાળવું જોઈએ ને, પાછું તમે આવીને બેસી રહ્યો છો. તો મહારાજની રજા લઈ નાથ ભક્ત પોતાને ઘરે જવા નીકળ્યા. હો, શ્રીહરિએ પ્રેમથી વિદાય આપી. થોડી વાર પછી મહારાજે ઓલ્યા નાથ ભગત, વડોદરાવાળા નાથ ભગત નીકળી ગયા કે છે એમ પૂછ્યો સભામાં. એમનું કામ હતું, વૈયાજ્ઞાક છે એ કોકે કીધું. એ તો ગયા એમ, તો ઘણી વાર થઈ કે નીકળી ગયા. હાલે લે, તો એને બોલાવવા કોણ જશે? પાછા બોલાવવા પડશે, થોડુંક અગત્યનું કામ છે. ત્યાં તો એક વૃદ્ધ ભૂદેવ ભગવાન શ્રી હરિની નિષ્ઠાવાળા હતા. એ ઊભા થઈને કે, મહારાજ તમે મને આજ્ઞા કરો ને તો હું દોડીને બોલાવી આવું. એમ કે, હા જાઉન ભૂદેવ બાપા, બહુ સારું. ભૂદેવ તરત નીકળી પડ્યા. એ હાંજ સુધી હાલ્યા, પણ નાથ ભગત ભેળા ન થયા. પછી કાંઈક રાત્રિ પડવાથી ગામ આવ્યું, ત્યાં પોતે રાત્રિયા. હવારે પાછા વળી નાઈ જઈને પૂજા કરીને ભાલ્યા. પહેલી બાજુ નાથ ભગતને જ્યાં રાત પડી ત્યાં ગામ આવ્યું, ત્યાં રોકાઈ ગયેલા. ને એ હવારે પાછા આવ્યા, આ હવારે આવ્યા. તે બીજે દી હાંજ પડી તોય ભેગા ન થયા, ત્રીજે દી હાંજ પડી તોય ભેગા ન થયા, ચોથે દી હાંજ પડી તોય ભેગા ન થયા, પાંચમે દી હાંજ પડી તોય ભેગા ન થયા. અને છઠ્ઠે દિવસે હવારના પોરમાં વડોદરા ગામના પાદરમાં વહેતી વિશ્વામિત્રી નદીને કાંઠે નાથ ભક્ત નાહી ધોઈને પૂજા કરતા હતા. અને ભૂદેવ ભેળા થયા. જય સ્વામિનારાયણ. નાથ ભગત, લે આવો ભૂદેવ આવો. તમે જ ગઢડે મહારાજ પાસે હતા ને, હતો ને, આવું છું. મહારાજ કે, નાથ ભગત નીકળી ગયા? કીધું હા હતા, કે એનું કામ હતું, પાછા બોલાવો. એટલે હું તરત વાંહે નીકળ્યો, પણ તમે ઝડપમાં આવ્યા ને હું ભેગો છો નહીં, અને તમે જોવા ને હું ગઢો મેળ પડે નહીં, પણ તો અહીં વડોદરાને પાદરમાં ભેગા થયા. હજુ હાલો ભેગા થઈ ગયા, મહારાજ બોલાવે છું. એમ કે, હા, એ નાથ ભગત તરત જ ન્યાથી ભૂદેવની હારે પાછા વળ્યા. લ્યો જુઓ એની નિષ્ઠા જુઓ. એમ ન થયું કે ગામના પાદરમાં આવી ગયો છું, ઘરે થોડોક આંટો મારી લઉં, કામ બામ સીંધીને પછી નીકળું એમ. બે કલાક પછી ન્યાથી જ આવ્યા. એ ભગત થાવું તો આવા થાવું. ભગવાનની આજ્ઞામાં ટૂંક ટૂંક થઈ જાવું તો ભગવાનનો મહિમા આપણે જાણ્યો કહેવાય. ભગત થાવું તો આવા થાવું. એ વળી બે જણા આવ્યા, તે પાંચ દિવસે ગઢડે આવ્યા. લ્યો આ દહદી થઈ ગયા. ગઢડે આવી અને સભામાં નાથ ભગત ને ભૂદેવ બે બેઠા, અને મારે વાલે મનુષ્ય ચરિત્ર કર્યું. નાથ ભગત, એ નાથ ભગત, તમે કેમ પાછા આવ્યા? હમણાં જ ગયા હતા ને, પાછા પાછા કેમ આવ્યા? સભા આખી વિસ્મય પામી કે બાપ બોલાવે છે પાછા, ને પાછા પૂછે છે પાછા કેમ આવ્યા. બોલ્યા વૃદ્ધ ભૂદેવ બોલ્યા કે, મહારાજ કેમ ભૂલી ગયા? તમે મને નહોતું કીધું કે નાથ ભગતનું કામ છે, જાઓ જાઓ ઝટ પાછા બોલાવી લાવો. એટલે હું જઈને પાછા બોલાવી લાવ્યો. પણ મહારાજ આવતા આવતા ને જાતા દહદી થઈ ગયા. ત્યારે મહારાજ મંદ મંદ હસ્યા, અને પછી એના અંતરમાં મહારાજ પહેરીને જોવે છે કે આ બેમાંથી એકે ને હું હું સંકલ્પો થાય. પણ નથી કોઈ સંકલ્પ થયો નાથ ભગતને, કે નથી કોઈ સંકલ્પ થયો પેલા વૃદ્ધ ભૂદેવને, ભગવાન રાજી થઈ ગયા, સિંહાસનમાંથી ઉભા થઈ ગયા. એમની નિષ્ઠાને, વિશ્વાસને, મહિમાને, પ્રેમને, સમર્પણ જોઈને બાથમાં લઈને નાથ ભગતને પેલા વૃદ્ધ ભૂદેવને ભગવાન ભેટી પડ્યા કે એમ જે પરીક્ષામાં પાસ થઈ ગયા. એમ પ્રભુ જ્યારે પરીક્ષા લે ત્યારે પાસ થઈ જાય ને તો રંગ રે, પણ આપણે તો હંમેશા ફહકીને જ બેઠા હોય, ઠોઠ નિહાળ્યા. હે ઠીક મારા ભાઈ. પછી નાથ ભક્ત ઉપર મહારાજ બહુ રાજી થયા અને કહ્યું કે નાથ ભગત, કાંઈ કામ નહોતું, આ તો જરાક મને એમ ચૂક હાલો કસોટી કરી એટલે કસોટી કરી છે, બાકી જાઓ ઘરે. કેસ નાથ ભક્ત કે બહુ સારું મારા નાથ, આવી રીતે હંમેશા રાજી રહેજો અને કસોટી કરીને અમને વધારે વધારે ઉન્નત બનાવજો, તમારી કૃપાના સમૃદ્ધ બનાવજો, બીજું નથી જોતું. પૈસાથી સમૃદ્ધ નથી થવું, જમીનોથી નથી થવું, બંગલાઓથી નથી થવું, ગાડીઓથી, હોનાથી, હીરાથી, ઓફિસોથી સમૃદ્ધ નથી થવું, તમારી કૃપાથી મારે સમૃદ્ધ થવું છે. આ નાથ ભગત સાંભળો છે ને, હાડ હલાવી નાખે એવી આ વાતું છે. નાથ ભગતનો આશય અને આપણો આશય બોલો ઉગમણા આથમણા છે. નાથ ભક્ત જાઓ, તમને એક વચન આપું છું. નાથ ભક્ત કે ફાયો ફાયો ફાયો. પાંચ દી જતા ગયા, પાંચ દી આવતા થયા, દહ દીની આપણી ભક્તિ તપશ્ચર્યામાં મારો વાલો રીજી ગયા છે, હવે હું વરદાન ને વચન આપશે, સાંભળી લઈ. કે અને હરિ બોલ્યા, જેમ અમારા વચને તમે પાછા આવ્યા અહી હાલ, તેમજ તમારા વચને અમે, નાથ ભગત તમારા વચને અમે જ્યારે બોલાવશો ત્યારે આવશું જરૂર તત્કાલ. આ વરદાન મળ્યું, લ્યો આવી ગયા. આ તો ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ મળ્યો. નાથ ભગત તમે જિંદગીમાં જ્યારે ગમે ત્યારે બોલાવશો હું આવીને હાજર થઈશ. કે અને થયો ધડાકો, હું થયો એ કહું. નાથ ભગત રાજી થઈ ગયા, આનંદ સાથે મહારાજને દંડવત કર્યા અને ભગવાનની રજા લઈ ભગત હાલી નીકળ્યા. અને પછી વચમાં આ કોઈ ગામ આવીને રાત્રિયા અને હવારે પૂજા કરવા બેઠા અને નાથ ભક્તે સંકલ્પ કર્યો, પ્રભુ હાજર થાવ. સ્વામિનારાયણ ભગવાન એની પૂજામાં સાક્ષાત પ્રગટ થયા, કેમ જે વચને બંધાણા હતા. પછી રોજનું થઈ ગયું, જ્યારે નાથ ભગત પૂજા કરવા બેહે અને ભગવાન સ્વામિનારાયણને કહે આવો એટલે આવી જાય. આમ ભગવાન પોતાના ભક્તની કસોટી લેશે ને પછી રાજી થઈને એવા પોતે વશ થાય છે કે ન પૂછો વાત. પરંતુ નાથ ભગતને ઠેઠ વડોદરાથી આવડો મોટો મારે વાલે ધક્કો ખવાયરો, છતાં એને સંશય ન થયો એનું આ ફળ મળ્યું, એનું આ ફળ મળ્યું. તેની તરુણી તેહજ તેવી જે જે, નિષ્કળાન સ્વામી કહે છે કે એની તરુણી પણ એવી જ હતી, એ કે એની પત્ની પણ નાથ ભગત જેવી જ મહાન ભગત હતી. એની તરુણી તે હતેવી અતિ પવિત્ર છે, એ હ સમેટી પ્રીત સંસાર થી કર્યો શ્રી હરિમા સ્નેહ, એ જી સમેટી પ્રીત સંસાર થી કર્યો શ્રી હરિમા સ્નેહ. આપણે કેમ કરવું છે એ તો કહો. સમેટી પ્રીત સંસાર થી કર્યો શ્રી હરિ મા સ્નેહ, નાથ ભગતના પત્ની આ કામ કર્યું. અવધી પોતે આવ્યો તેહ ના તે દેહ નો કાળ, જ્યારે આયુષ્યનો છેડો આવ્યો ત્યારે નાથ ભગતના પત્નીનો કાળ આવ્યો. ભાઈ આવ્યા તેડવા તેહને
दीन बंधु दीन दया वालो मारो आवीने भारिया અંત કાલે મારા ભક્ત ને જરૂર મારે આવું બિરુદ મારું એના બદલે એમ સર્વજન ને જણાવું.
આ પ્રતિજ્ઞા ને અનુસાર પ્રભુ આવ્યા છે, અનેક સંતો ને સાથે લાવ્યા છે, અનેક વિમાનો લાવ્યા છે અને સત્સંગી કુસંગી બધાને દર્શન દીધા છે. હે કે સોડે ધાડે આવ્યા, છાના છાના નહીં, બધાને આશ્ચર્ય બહુ છે.
નાથ ભક્ત કે હા મહારાજ,
અમે તમારા પત્નીને તેડવા આવ્યા છીએ, તમે કહો તો તેડી જઈએ. મહારાજ સુખે તેડી જાઓ, પણ થોડીક વાર ઊભા રહ્યો. કેમ ઊભા રહ્યો મહારાજ? એ ભાઈ, તું તત્કાળ બજારમાં જા, બે મણ હાકર લઈ આવ. ધોડતો માણસ ગયો, બે મણ હાકર લઈ આવ્યો. મહારાજને કહે છે કે મહારાજ આ હાકર પ્રસાદીની કરી દો. હા, હવે ડોહીને ઉપાડો. ભગવાન સ્વામિનારાયણ એની પત્નીને ભૌતિક શરીરમાંથી કાઢીને દિવ્ય શરીર આપ્યું, પોતાની સાથે વિમાનમાં બેસાડ્યા અને ધામમાં લઈ ગયા છે. ત્યારે ભગવાનનો ભગત નાથ ખોબલે ખોબલે હાકર માંડ્યા વેચવાઓ વડોદરાની જનતાને. બોલું છું ને ભાંગી સમજા સુખે ભજશું શ્રી ગોપાલ. બોલો, આ તો મહાન ભગત હતા, હારા હતા, પણ આનંદ એનો હતો કે મારી પત્નીને અક્ષરધામ મળ્યું. ફાવી ગઈ, ફાવી ગઈ, ને મને મળશે. બોલો, બાકી તો હમણાં એક જણાની પત્ની મરી ગઈ, તે ઠાંઠણીમાં બાંધી કસકાવીને હાલ્યા, તે ખીટી અરે ભટકાની ઠાંઠણીને બૈરું બેઠું થયું. બોલો, હું જીવું સાવ છોડી નાખો એમ બરક્યું, પછી ઠાંઠણી હેઠી મૂકીને છોડી નાખી. દહ વર્ષ જેવી, બોલો, ફરીને મરી ત્યારે ઠાંઠડી હુવાડીને ઉપાડીને ત્યારે ઓલો ગરજણી બોલો ઉભાયો, ઓલી ખીલી કાપી નાખવા દો, ખીલી કાપી નાખવા દો. આ કઠણાઈના દહ વર્ષ ખીલીએ વધાર્યા કે પછી ઉપાડો કેવા ઠાક્યા છે કહો. ગજબની વાતું સાચું કહું,
त्यागी सम गेह में रहे तेहा, मिथ्या जानत तन धन गेहा.
त्यागी नी जेम ज नाथ भक्त घर में रहया था, संसार मिथ्या जानता, देह ने मिथ्या जानता, आत्मा ने सत्य मानी ने सत्य वा परमात्मा ने अखंड आत्मा में धार्या करता, भजन कर्या करता अने थाई एटली सत्संग नी सेवा कर्या करता. આ નાથ ભગતને એક જ દીકરો હતો, એનું નામ રાયજી હતું. તે પણ અતિ ગુણિયલ હતો, સંસ્કારી હતો. સદગુરુ શ્રી ગોપાળન સ્વામીને ગુરુ માનીને એમની ખૂબ સેવા કરતો, તેથી ગોપાળન સ્વામી એના ઉપર રાજી થઈ ગયા અને સ્વામીની પ્રસન્નતા પ્રાપ્ત થવાથી એને શ્રી હરિમાં અતિશય પ્રેમ થયો હતો અને એ પ્રેમને કારણે રાયજીને સહેજે સહેજે સમાધિ થતી, અક્ષરધામમાં જાતો, મહારાજના દર્શન કરતો, મહારાજ કંઈક પ્રસાદી આપે તો લઈને પાછો આવતો. આવું સદગુરુ કૃપાથી આ રાયજીને થયું હતું. એકવાર રાયજી સમાધિ કરીને ભગવાનના ધામમાં ગયો. ભગવાન સ્વામિનારાયણ રાજી થયા, રાયજીને સાકર આપી, સોપારી આપી, પતાસા આપ્યા. આ બધી પ્રસાદી એ જ્યારે જાગ્યો ત્યારે પોતાના હાથમાં હતી. બધા લોકોને આ પ્રસાદી દેખાડી, બધા લોકો આ પ્રસાદી જોઈને બહુ રાજી થયા હતા. પુની એક દિન આઈ પ્રગટ પ્રભુ, પ્રેમી લખી જીમે થાલ, નાથ ભક્ત સોય દેખી કે આનંદ પાયે વિશાલ. એક કડીમાં પરચા માંડ્યા લખવા મંજુ કેશાનંદ સ્વામી. ફરી એકવાર કહે છે, એ રાયજીને પ્રેમી જાણીને ભગવાન એના ઘરે સાક્ષાત પ્રગટ થયા અને સાક્ષાત થાળ જીમાતા કહે છે. આ બધું જોઈને નાથ ભક્તને બીજા બધા ખૂબ રાજી થયા હતા. ગોપાલન સ્વામી વડોદરા જાય ત્યારે કાયમ નાથ ભગતને ઘરે ઉતારા કરતા. આ મહાન સાધુનો ઉતારો નાથ ભગતને ઘરે રહેતો હતો. સ્વામીની કૃપાથી હમણાં કહ્યું એમ, ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી નાથ ભગતની પૂજામાં કાયમ પ્રભુ પ્રગટ થતા અને અર્પેલો થાળ હાર વગેરે સ્વીકારતા. ગોપાલ સ્વામીના પ્રતાપે વડોદરામાં સત્સંગ વધતો જતો હતો એટલે ઘણા દ્વેષીઓને પેટમાં અપચો થતો હતો, નથી સહન કરી શક્યા અને મનમાં વિચારવા માંડ્યા કે ગોપાળ બાવો વારે વારે વડોદરામાં આવે છે ને એને આવડો આ નાથ ભગત જ બોલાવે છે. આ વડોદરામાં સ્વામી નાણિયાનું ટોળું મોટું થતું જાય છે એનું કારણ આ ભગતડો જ છે કે વેરે વેરે એને સાધુને લાવે છે. અહીં કથા ને સભા ને સત્સંગને મળો કાંઈક ને કાંઈક આયોજન કર્યા કરે અને માણાએ હળી કાઢીને જાય ને બધા ભૈરે વખાણ કરે. આ નાથ ભગત જ આ સ્વામી નાણિયાને બધાને અહીં લાવે છે ને બધું અહીં કરે છે એમ દ્વેષીઓ અને સમજાણું એટલે કાવા દાવા કરીને નાથ ભગતને જેલમાં પુરાવ્યા. બોલો લ્યો છે ને ગયા જેલમાં નાથ ભક્તે ત્યાં ભગવાન સ્વામિનારાયણનું ભજન કર્યું ધૂન કરી તે જેલના કેદીઓને સત્સંગી બનાવી દીધા. બોલો બે ત્રણ દિવસના ઉપવાસ થયા પણ નાથ ભગત જીમ્યા નહીં. એની એવી નિષ્ઠા ભક્તિ જોઈને કેદીઓને ગુણ આવ્યો અને આવા ભગતનો ગુણ આવ્યો તે એના પાપ બળી ગયા અને સત્સંગ થયો. ભગવાન સ્વામિનારાયણે ત્યાં દર્શન દીધા. મૂળજી બ્રહ્મચારી બાજુમાં થાળ લઈને ઉભેલા. મહારાજ કે નાથ ભગત તમે બે ત્રણ દિના ભૂખ્યા છો થાળ જમો. અરે મહારાજ નાયો નથી, નાયા વગર તો જમાય નહીં, પ્રભુ આપની આજ્ઞા છે. સમજ્યા? ભગવાન સ્વામિનારાયણે પોતાના પગના અંગૂઠામાંથી ગંગાજી પ્રગટ કર્યા, નાથ ભગતને નવાડ્યા. હ અને પછી કીધું કે હવે થાળ જમી લો પણ મહારાજ પૂજા બાકી છે. પૂજા કર્યા વગર કેમ જમાય? ત્યારે મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું થાળ એટો મૂકો, જાઓ નાથ ભગતની પૂજા લઈ આવો ઘરેથી. મૂળજી બ્રહ્મચારી એટલે હનુમાનજીનો અવતાર કહેવાય. હડપ લઈને ઉપડ્યા અને પૂજા લઈને આવ્યા. નાથ ભગતે પૂજા કરી પછી જીમ્યા. આવી અદ્ભુત વાત બની વડોદરાની જેલમાં. બોલો ભગવાન સ્વામિનારાયણની કૃપાથી ભગવાન સ્વામિનારાયણે ઓલા કેદીઓને પણ નાથ ભગતે સત્સંગ કરાવેલો ને એટલે એમને બધાને હાર પહેરાવ્યા અને અનેકને આવો પરચો જોઈને સત્સંગ થયો. આવી તો નાથ ભગતની ઘણીક વાતો છે, કેટલીક કહેવાની. એક વાત બહુ સમજવા જેવી છે, સૌને ઉપદેશ મળે એવી છે. નાથ ભગત પોતાની આવકમાંથી અડધો અડધ રૂપિયા સત્સંગને અર્થે વાપરી નાખવાની ટેક રાખીને આજીવન એમ જીવા. આવું બધાથી ન થાય. અને તમને વાત કહેતા આનંદ થશે, આજ પણ આ સત્સંગમાં એવા ઘણા હરિભગત છે એને આવા નિયમ છે કે ભગવાન રૂપિયો આપે તો 50 પૈસા એક બાજુ કાઢો, ભગવાન લાખ આપે તો 50,000 એક બાજુ. પણ તમને કહું નાથ ભગતને ક્યારેક ક્યારેક તો એવું થતું હતું કે પોતાની આવકમાંથી અડધો ભાગ એક બાજુ કાઢી નાખ્યા પછી અડધા ભાગમાંથી ઘર હાંકવાની બહુ મુશ્કેલી પડતી. તોય પણ આ નાથ ભગતે ક્યારેય ઈ ભાગમાંથી પૈસો પોતાને અર્થે વ્યવહારમાં લીધો નથી, વાપર્યો નથી. ડબલું ઠાકોરનું એટલે ઠાકોરનું. બોલો આવું આપણે થાય? આ નાની હુંની વાત નથી, બધા પોતપોતાના જીવન વિચારો. ધર્માદોય કાઢતા નથી. અડધા ભાગની ક્યાં કરો છો? આગીના શિક્ષાપત્રીમ છે એટલું નથી થતું. કાં તો વરણ બબ્બે વર મોડો દે, કાં તો ડબલ ડબલ કર્યા પછી અડધો ભાગ આપે. ભાઈ જ ભાઈના ખેલ કરે હરિભગત. મન એવું છેતરે એવું છેતરે અને પાછા ભગવાનને કે ધામમાં લઈ જજો. ભગવાન કે કાંઈ વાંધો નહીં દીકરા, તને હું ઓળખું છું. તને સાધુ બિચારા ભોળા ન ઓળખે, હરિભગત ભોળા ન ઓળખે, કોડા હું તને આખો ઓળખું. તારી કરણી પ્રમાણે તને ફળ આપીશ, બરાબર જોખીને આપીશ. દીકરા તું માને છેતરીને કાંઈ ખાટી જાય એમ નથી. સત્સંગમાં ખોટે ખોટા હાર પહેરી લે માન ખાટી જા, પણ અહીં તો કાંઈ મળશે નહીં. માટે સાવધાન, જાત છે તરશો નહીં કોઈ. નાથ ભગત જેવું ન થવાય તો કાંઈ નહીં, પણ ભગવાને કહ્યું છે એટલું તો 10મો 20મો ભાગ તો સત્સંગને અર્થે દઈ દેવો. એ ભગવાનનો ભાગ છે, એ આપણો નથી. ન વપરાય આપણે અર્થે કે આપણા હગાને અર્થે. ઘણાને થોડી ફિલસૂફી આવી ગઈ છે કે આપણી આ છે ક્યાંક ઠીક લાગે ને ગરીબ ગરબાને દાન દઈ દેવા. આ બધું આપણે એટલે રવા દે, એ ખોટું છે, એ તારું અહમ છે. જેમ કીધું એમ કર તો ભલું થાય. સત્સંગને અર્થે વાપરી તો સુખીઓ થા. મન ફાવે ને હગાવાલાને કે મોટો થવા નાઇતમાં વાપરી, એમાં કાંઈ પુણ્ય ન મળે. ભગવાનને અર્થે વપરાય તો જ કલ્યાણ થાય. આ વાત નહીં ધ્યાનમાં લેજો, નહીંતર આમને આમ જિંદગી જાહે. અક્ષરાન સ્વામી એક ગામમાં બજારે નીકળ્યા, ત્યાં થોડાક ડોહા બેઠા હતા.
એમાં એક બાબા આંધળા હતા, એને કોઈકે કીધું કે સ્વામિનારાયણને મોટા સાધુ બ્રહ્મચારી નીકળ્યા છે, એટલે કે બોલાવો બોલાવો મારે પ્રશ્ન પૂછવો છે. એટલે બોલાવ્યા કે સ્વામિનારાયણના સાધુ કે બ્રહ્મચારી મારે પ્રશ્ન છે. કે બોલો ને સુરદાસ કાકા. તો કે મેં આખી જિંદગી કમાઈ કમાઈને હાથીપણા કરી કરીને નર્યું દાન પુણ્ય જ કર્યું છે, તોય હું આંધળો કેમ થયો? ત્યારે અક્ષરાનંદ સ્વામી કે તમે શું દાન પુણ્ય કર્યું એ તો કહો. કારણ કે બસ લોક કલ્યાણને અર્થે રૂપિયા વાપર્યા છે, બાકી જો મેં કાંઈ નથી કર્યું. તમારે જેવો બ્રહ્મચારી છું પૈણો નથી, પણ હું તમે લોક કલ્યાણ કર્યું. તો કે બસ ભવાયા રમાડ્યા, ગામ ખુશ કર્યા, પૈસા એમાં જ વાપર્યા. અક્ષરાનંદ સ્વામી કે તો આંધળા જ થાવ, તો આને તમે દાન પુણ્ય કર્યું, લોકરંજન કર્યું, લોકસેવા કરી એવું માનો છો, બધા લોકનું તમે બગાડ્યું ને તમારું બગાડ્યું, બાડા ન થાવ તાર થાય હું એમ ઘણા વળી આવા નવા દાન પુણ્ય કરે સમજ્યા હેણ્યા વગેરેના. અને મનમાં મોટે પીલે કે હું બહુ સારું કરું છું, એટલે ભલા મણા આને સારું ન કહેવાય. અદભુત કથા છે. પણ નાથ ભક્તનો તો એ નિયમ હતો કે મારી આવકમાંથી અડધું નોખું પાડીને એ માત્ર ને માત્ર ભગવાનને અર્થે સત્સંગને અર્થે જ વાપરવું. આવા નાથ ભગત આવી રીતે જીવન જીવતા એમાં 69 કાળ આવ્યો મારા ભાઈ. ભલ ભલાને ભી પાડી દે એવો વખત આવ્યો, જબરી મંદીઓ ગુજરાતમાં. મનમાં વિચાર કર્યો કે આનું કરવું કેમ, તોય પણ નાથ ભક્તે તો પોતાની જે રીત હતી એની પ્રમાણે ચાલું રાખ્યું. એમાંય પોતાની પાસે 2-2.5 હજારનું ઘરાણું હતું, એમાંથી અડધ ઘરાણું વેચી નાખ્યું અને એનો શ્રીજી મહારાજને અર્થે પોશાક કરાવી અને ભગવાનને અર્પણ કર્યો. નાથ ભક્ત તે પૂજા હરી બહુવિધિ સામગ્રીઓ કરી સુરવાળ ડગલીને પાક સહેલું સોનેરી તે જોયા લાગ, આવું બધું કરી ગઢડે જઈને ભગવાન સ્વામિનારાયણને અર્પણ કર્યું. અડધું જ ઘરમાં રહ્યું. તેમના ઘરમાં 5 સભ્યો હતા, તેમને મહિનો માંડ ચાલે એટલા દાણા રહ્યા. એવામાં ગોપાલ સ્વામી વડોદરે પધાર્યા. ત્યારે ત્યાંના હરિભક્તોએ સ્વામીને કહ્યું કે સ્વામી સ્વામી, નાથ ભક્તે આ બધું ઉત્સવમાં મહારાજને ઘરાણું બરાણું અર્પણ કરી દીધું. મહારાજ નાથ ભક્તો તો ભજન જ કર્યા કરે છે અને એમની પાસે તો સ્વામી કાંઈ નથી રહ્યું, એમ લોકો ગોપાલ સ્વામીની કહેવા માંડ્યા. સ્વામી નાથ ભક્તે બધું ઉત્સવમાં મહારાજને અર્પણ કર્યા કર્યું અને ભજન કર્યા કરે છે, તે આવા કાળ વરહે આ નાથ ભગતનું ગુજરાન કેમ ચાલશે સ્વામી, અને તેના ઘરના માણસો શું ખાહે? આમ હરિભક્તો ગોપાલ સ્વામીને વાત કરતા હતા. એમાં એક મિશ્રી લાલ કાયસ્થ હતા, થોડાક એમ હતા. એમણે વળી વચમાં ડાપણ કરતા એવું કીધું કે સ્વામી, મેં તો છે ને 30-35 કળશી ડાંગર ઘઉં વગેરે ભરી દીધો છે, આપણે નાથ ભગત જેવું વગર સમજે કામ ન કરી. હા, અને સ્વામી કદાચ નાથ ભક્તને કાંઈક જરૂર પડશે તો હું આપીશ. લ્યો આમ વાત કરી, આમ તો સારી વાત કહેવાય કે નાથ ભગત ભગત છે ને ગરીબ છે ને બધું ભગવાનને સંતોને અર્થે વાપરી નાખે છે ને તો પછી એને હું આપીશ કે જરૂર પડશે, કોઈ ગરીબને જરૂર પડશે તો આપીશ. આ વાત સાંભળીને ગોપાલ સ્વામીને એમ થયું કે આનું અહમ બોલે છે. મોટા સંત ઓળખે આપણું અહમ બોલતું હોય ને એને આપણે ન ઓળખીએ, બહુ અઘરું છે આ, એને ઓળખવું બહુ અઘરું છે. સમજાણો, પૈસો બોલ્યો કહેવાય આને. આ મિશ્રીલાલ બોલ્યા ને એ સંપત્તિ બોલી, માણસે બોલવું જોઈએ, પૈસો બોલે એ ન હાલે. ક્યાંક મિટિંગ ભરાણી હોય ને એમાં બધા બોલતા હોય ને એમાં કોક કોકને મોઢેથી પૈસો બોલતો હોય, એ અહંકાર છે, એ હક ન લેવા દે કોઈ નહીં. ગોપાલ સ્વામીએ મિશ્રીલાલની વાત કાપી નાખી. કેવી રીતે કાપી સાંભળો. ગોપાલ સ્વામી કે મિશ્રીલાલ, તમારો વિચાર સારો છે પણ નાથ ભક્તની તમે ચિંતા ન કરશો. આમ વાત કાપી કે નાથ ભક્તની તમે ચિંતા ન કરશો, વડાઈ મારો માં કે નાથ ભગતને હું અનાજ આપીશ. એમ એમનું તો તે જેનું ભજન કરે છે તે સર્વ રીતે પોષણ કરશે, અને આ કાળ વર્ષ છે તે તમે તમારું હાચવજો, નહીં તો તમારે નાથ ભગત પાસે અનાજ લેવા જવું પડશે. આવું ગોપાલ સ્વામી બોલી ગયા. પણ મિશ્રીલાલને આ વાત કાંઈ સમજાણી નહીં. આ સત્સંગમાં મિશ્રીલાલની કોઈ તાણ નથી. ઢગલાબંધ મિશ્રીલાલ છે, નાથ ભગતની બહુ તાણ છે. નાથ ભગત તો ક્યાંય કોક ગામડે કોક નીકળે તો ભલે, પણ મિશ્રીલાલના ટ્રેક્ટર ભરાય એમ છે. બોલો, તમે કહેતા હો થોડાક હું બતાવું. ભાઈ ભાઈ જબરી મજા આવે એવી કથા છે. હા, કે તારે નાથ ભગતને ઘરે દાણા લેવા જવું પડશે. નાથ ભગતનું તો એ જેનું ભજન કરે છે ને એ પોષણ કરશે. આવું ગોપાલ સ્વામી બોલી ગયા. મિશ્રીલાલને કાંઈ સમજાણું નહીં. એણે એમ જાણ્યું સ્વામી તો મોટા છે એટલે અમથા અમથા કીધા કરે આવું બધું. પણ નાથ ભગત મને શું આપે એમ, બિચારાનું એનું પૂરું થાય એમ નથી. લ્યો, મિશ્રીલાલને આવા વિચાર આવ્યા. પછી તો ચાર પાંચ દિવસ થયા ત્યાં ભૂખે મરતા કોળીની ટુકડીએ મરણીયો પ્રયાસ કરી મિશ્રીલાલના ઘરના કમાડ તોડી તમામ દાણા વગેરે ઝૂંટી લીધું. મિશ્રીલાલ ભેગું કરીને બેઠા હતા ને એના ઉપર પડકારા કરતા હતા. ગયું બીજેથી તેણે સભામાં આવીને સ્વામી આગળ વાત કરી. સ્વામી મારું તો ઘર ફાડ્યું લૂંટારાય ને બધું લૂંટી ગયા. સ્વામી કે એવું થયું તો કે એવું થયું. હવે મારે સ્વામી શું કરવું? મુજાવમાં સ્વામી કે નાથ ભગત પાસે જાઓ અને તેમને કહો કે મારે દાણા ચોર લૂંટી ગયા છે તો હવે મારે શું કરવું. એટલું કહીને એની પાસે માળા ફેરવવા બેસી જજો. એવું કા? મિશ્રીલાલ કે સારું. બોલો, હવે એને દેવાનું હતું એને બદલે એને ઘેરે જવું પડ્યું. નાથ ભગતને ઘરે ગયા અને જઈને કીધું કે મારું તો અનાજ ચોર લૂંટી ગયા નાથ ભગત, હવે મારે શું કરવું, એમ કહીને માળા ફેરવવા માંડ્યા. એ જ સમયે સદગુરુ ગોપાલ સ્વામીની કૃપાથી નાથ ભગતના ઘરમાં ચાર કોઠીઓ હતી તે હવ દાણાથી સંપૂર્ણ ભરાઈ ગઈ. નાથ ભક્તે ઘરમાં જઈને ચારે કોઠીઓના સાણા ઉખાડી એકમાંથી બે કળશી ડાંગર, બીજીમાંથી કળશી ઘઉં, ત્રીજીમાંથી કળશી બાજરી અને ચોથીમાંથી કળશી તુવેર કાઢી ગાડા ભરાવી મિશ્રીલાલને કહ્યું કે લ્યો આ ગાડા લઈને જાઓ ઘરે. મિશ્રીલાલને ઘરે ઢગલા કરાવ્યા. એ જ રીતે બીજા ગરીબોને પણ ખૂબ આપ્યું. બીજા હરિભક્તો જે તંગીવાળા હતા એને ખૂબ દાણા પહોંચાડ્યા. તેથી કોઠીમાં દાણા અખૂટ નીકળતા રહ્યા, કાઢતા રહ્યા, નીકળતા રહ્યા. પછી ગામના ગરીબ લોકો આવવા માંડ્યા ખબર પડી ને એટલે. તો નાથ ભગતે એમને માંડ્યું સદાવ્રત દેવા. આમ 69 કાળમાં સદગુરુ ગોપાલ સ્વામીની કૃપાથી નાથ ભગતને ત્યાં દાણા અખૂટ થયા હતા. લ્યો, મિશ્રીલાલનું એ નાથ ભગતે પૂરું કર્યું. પછી તો ગરીબો બહુ દાણા લેવા આવ્યા એટલે નાથ ભક્તે એમના બે ભાણેજને ત્યાં રોક્યા અને કહ્યું જે લેવા આવે ને આપી રાખો ભાણિયાઓ, દીજે રાખો મામા કોઠીમાંથી ખૂટશે તો. અરે ન ખૂટે, ગોપાલ સ્વામીનો આશીર્વાદ છે. દ્યો બે બે કાર કરીને દીધે રાખ્યા દાણા. લ્યો, જે ગરીબ લોકો આવે એને આપતા હતા, નિત્ય આવતા હતા. આમ દુષ્કાળમાં તે દાણા વડે હજારો માણસોનું નાથ ભક્ત દ્વારા ગોપાલ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણે પોષણ કરાવ્યું છે. સરકારના કોઠારમાં અને ધનવાન શાહુકારને ઘરે અન્ન ખૂટ્યું હતું, પરંતુ નાથ ભક્તને ઘરે અન્ન અખૂટ રહ્યું હતું. તેથી લોકો કહેવા લાગ્યા કે આ નાથ ભક્ત તો કળિયુગના મોટા દેવ છે, મોટા દેવ. અને હરિભક્તોને પણ અતિ આશ્ચર્ય થયું હતું. ખ્યાલ આવ્યો? હરિ અર્થે જે વાપરે, બરાબર કાન ખોલીને સાંભળો. હરિ અર્થે જે વાપરે તેને ન હોય દુષ્કાળ. સ્વામિનારાયણ ભગવાન કઈ ઊંઘતા જ નથી, એ સતત જાગે છે. હરિ અર્થે જે વાપરે એને ન હોય દુષ્કાળ. વિશ્વાસ જોઈ, વાલો કોઠાર ભર્યા રાખે એવા છે દીન દયાળ. અરે વિશ્વાસ રાખી જે વાપરે શ્રી હરિ સંતને કાજ, નિર્માની સ્નેહી તે ભક્તની શ્રી હરિ રાખે છે લાજ. કોની? નિર્માની સ્નેહી તે ભગતની શ્રી હરિ રાખે છે લાજ. ऐसे परचा अनंत तेही दीने श्री मुरार,
तिनकु देखी मनुष्य सब आश्चर्य पाए अपार। आवा तो नाथ भगत ने बहु परचा दीदा। एक वक्त नाथ भगत मांदा थिया, ગોપાલ સ્વામી એમની ખબર કાઢવા આવ્યા કે મારો વાલો ચેલો બીમાર થઈ ગયો છે, ઘરે ખબર કાઢવા આવ્યા. નાથ ભગત તો પોતાના ઘરના આંગણામાં પેલું પીપળાનું વૃક્ષ છે ને એને હેઠે ખાટલો રાખીને હોતા ને હોતા હોતા આમ પીપળા સામું જોવે, ઘરના ચોકમાં પીપળાનું વૃક્ષ. સ્વામી નાથ ભગતની પથારી પાસે આવ્યા અને જય સ્વામિનારાયણ નાથ ભગત એમ કહીને સ્વામી એને ખાટલે બેઠા. કેવું છે? ત્યાં તો હરિભગતને ખબર પડી, તડખે પડખે તે હરિભગત દોડીને ભેગા થઈ ગયા, સભા થઈ ગઈ એને ઘેરે. અને એ વખતે સ્વામીએ પીપળા સામું જોયું, ત્યાં તો વૃક્ષના ડાળા પાંદડા આદિ સર્વે ઠેકાણેથી સ્વામિનારાયણ 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 મહામંત્રીની ધૂન માંડી નીકળવા, ડાળા પાંદડા આખા પીપળામાંથી. તે સાંભળી સૌ સંતો ભક્તોને મહા આશ્ચર્ય થયું. હરિભક્તોએ પૂછ્યું કે સ્વામી આ શું? સ્વામી કે થોડી વાર ધૂઈને સાંભળો, પછી આપોઆપ સમજાઈ જશે. પછી સૌ બેઠા બેઠા ધૂઈને સાંભળતા હતા. પાંદડા ધૂઈને બોલે, બોલો. બે ઘડી પછી સભા મધ્ય તેજનો અંબાર થયો અને એને મધ્ય ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. સંતો ભક્તો આશ્ચર્યચકિત થઈ ગયા, મહારાજને પગે લાગ્યા છે, હવ નમસ્કાર કર્યા. સરસ મજાની ત્યાં પાટ પાથરી દીધી, ભગવાન સ્વામિનારાયણ પાટ ઉપર બેઠા. ત્યાં તો પીપળાના વૃક્ષમાં જે ભજન થતું હતું ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બંધ થઈ ગયું અને આપમેળે સર્વે પાંદડા ખરી ગયા. દક્ષિણ દિશાનો પવન હોવાથી પાંદડા સભાથી થોડે દૂર ઉત્તર દિશામાં જઈને પડ્યા. આખું વૃક્ષ પાંદડા વિનાનું બોડું થઈ ગયું. થોડી વારમાં પડેલા સર્વે પાંદડા અદૃશ્ય થઈ ગયા. એ જ સમયે તેમાંથી હજારો મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણો પ્રગટ થયા. સાંભળજો, પાંદડામાંથી પાંદડા અદૃશ્ય થઈ ગયા અને વિદ્વાન બ્રાહ્મણો પ્રગટ થયા. તે કોઈ વેદોના મંત્ર બોલતા ને કોઈ ઉપનિષદોના મંત્ર બોલતા હતા, કોઈ ભાગવત ગીતાદિકના શ્લોકો બોલતા ને કોઈ સ્તુતિ અષ્ટકો બોલતા ને કોઈ ગોપિકા ગીત બોલતા. આ રીતે બોલતા થતા આ બધા વિદ્વાનો સભામાં ભગવાન સ્વામિનારાયણને દંડવટ કરવા માંડ્યા. પછી સંતો ભક્તોને દંડવટ કર્યા આ વિદ્વાનોએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણે આખી સભા સાંભળે એમ પ્રશ્ન કર્યો, તમે સર્વે બ્રાહ્મણો સમર્થ છો, વિદ્વાન છો, ભક્તિ વાળા છો, આવા જપ તપ અને શ્લોક બોલો છો, તેજ વાળા જણાવો છો, તો તમે કોણ છો તે કહો. ત્યારે એ બ્રાહ્મણો બોલ્યા, હે મહારાજ, આપ તો સાક્ષાત્કાર પરમેશ્વર છો, સર્વે વૃતાંત જાણો છો, છતાં આપે પૂછું. માટે કહીએ છીએ કે અમે પૂર્વ જન્મમાં ચારેય વેદ ભણેલા અને ઉચ્ચ કુલમાં જન્મેલા બ્રાહ્મણો હતા, ભગવાનની ભક્તિ ખૂબ કરતા, પરંતુ વિદ્યા ભણેલા હોવાથી એનું અભિમાન રહેતું અને ઊંચા કુળમાં જન્મ હોવાને કારણે અમને એનું અભિમાન રહેતું. નિરંતર ભક્તિ કરતા કરતાય અમને આવી રીતે અમારામાં શ્રેષ્ઠતા મનાણેલી હોવાથી નીચ કુળમાં જન્મેલાનો અમે તિરસ્કાર કરતા, અને ગરીબ ભગવાનના જે ભક્ત હોય ને ગરીબ, એમને અમે ગૌણ માનતા અને એમની મશ્કરી ઠેકડીનો આનંદ લૂંટતા, આસુરી તામસી આનંદ. આ ઘણા ધનવાનો ટેવ મેં જોઈ છે, બુદ્ધિશાળી ને આગેવાનોમાં ઘણામાં આ ટેવ જોઈ છે. નાના ભોળા ગરીબ ભક્તોની મશ્કરી કરીને પોતે આમ એ એવું જ સુખ ભોગવ્યા કરે, બીજું તો હોય નહીં ભગવાનના ભજનનું ધ્યાનનું. નાના હરિભક્તોને ઉડાડે ને પછી આનંદ કરે, આ એવું કરતા હતા. ભોળા ભલા સીધા ભક્તો હોય એમની ઠેકડી મશ્કરી કરે, એમની પટ્ટી ઉતારે, પોતાને શ્રેષ્ઠ માની નાના ગરીબને ગૌણ માની અને લેરું કરતા હતા. હે પરમાત્મા, તે પાપે કરીને અમારા મોક્ષમાં વિઘન થયું. હે કે એ પાપે કરીને અમારા મોક્ષમાં વિઘન થયું. અમે પવિત્ર હતા, ઉચ્ચ કુળમાં જન્મેલા, તપના તેજવાળા, ભજન ભક્તિ બધું કરતા હતા, પણ આટલી અમારામાં નબળાઈ હતી, અમારા મોક્ષમાં વિઘન થયું. ભગવાન કહે છે કે હે વિદ્વાનો, શું વિઘન થયું? મહારાજ, અમે દેહ છોડીને વૈકુંઠમાં જતા હતા. વૈકુંઠમાં જતા હતા કા તો અરે પ્રભુ, વૈકુંઠમાં જાતા વચ્ચે સત્ય લોક થી બ્રહ્મા એ આડા આવીને અમને રોક્યા, રોક જાઓ, કોણ છો તમે? હું સત્ય લોક વાસી બ્રહ્મા છું. પાછા વળો અહીંથી. કેમ? તો કે તમે વિદ્યાના મદથી બીજા ગરીબ બ્રાહ્મણો તથા ગરીબ સંતો ભક્તોને દબાવ્યા છો. હે, કે તમે સંતો ભક્તોને દબાવ્યા છે, ગરીબોને હેરાન કર્યા છે, અહંકારથી ઉદ્ધત બની નમ્રતાને છોડી દીધી છે, તે પાપે કરી તમે વૈકુંઠમાં જવાને યોગ્ય નથી. અમુક કાળ સુધી ભગવાનની વિભૂતિ એવા પીપળાના પાનમાં જળ દેહને પામો, ત્યાં કેટલાક દિવસ જળપણામાં રહ્યા થકા દુઃખને ભોગવો, ત્યારે તમે શુદ્ધ થાઓ, તમારો અહંકાર ઓગળશે, પછી તમને ગરીબ ભક્તના યોગે સાક્ષાત ભગવાનના દર્શન થશે, એમ બ્રહ્માએ કીધું હતું. પછી અમે અહીં પાંદડામાં ગલાણા, હે ભગવાન, આ અમારી દશા થઈ, પછી આ નાથ ભક્તના અમને દર્શન થયા, એની અમારા પર દ્રષ્ટિ પડી, તથા કૃપાળુ ગોપાલ સ્વામી અહીં આવી જય સ્વામિનારાયણ એવો મંત્ર બોલ્યા, તે સાંભળીને અમારું સર્વનું જડત્વ મીટ્યું, ચૈતન્ય સ્વરૂપ પ્રાપ્ત થયા, તેથી અમે સર્વે આપનું ભજન કરતા થકા આપને દર્શને આવ્યા છીએ, હવે અમે આપની પાસે મોક્ષની ભીખ માગીએ છીએ, હે ભગવાન દયા કરો, હવે અમને ગરીબ ભક્તોનું, સંતોનું અને નિમ્ન જ્ઞાતિમાં જન્મેલા એવા હવનું મહાત્મ્ય થયું છે, અમને અમારી ઉચ્ચ કુળમાં જન્મથી આવેલી ખુમારી અને અમારી વિદ્યાનું અભિમાન હવે ઓસરી ગયું છે, તમારી પાસે મોક્ષની ભીખ માગીએ છે. ભગવાન સ્વામિનારાયણે એના ઉપર રાજી થઈને કહ્યું કે સારું, જાઓ વૈકુંઠમાં. પછી પરમાત્માની આજ્ઞા માથે ચડાવી તે સર્વે બ્રાહ્મણો ભગવાનને નમસ્કાર કરી દિવ્ય દેહો ધારણ કરી અને ભગવાનના વૈકુંઠ ધામમાં ગયા. આવી વાત બની છે.
શ્રી ઘનશ્યામ કહે સુણ નારદ અંતર શુદ્ધ મેરો મત એ હે.
અદ્ભુત વાત છે.
શ્રી ઘનશ્યામ કહે સુણ નારદ અંતર શુદ્ધ મેરો મત એ હે, મોસંગ પ્યાર ઉદાર સદા મન નામ ઉચાર અહો નિશ્લે હે. સંત સચે જગ માય ફિરે તિનકુ દુઃખ આપ નિરંતર દેહે, બ્રહ્મ મુનિ ભગવંત કયો સોય મોય ભજે પુનિ નરક મે જય હે, મોય ભજે પુનિ નરક મે જય હે, મોય ભજે પુનિ નરક મે જય હે.
આ બ્રહ્માનંદ સ્વામીનો છંદ છે, ભગવાન શ્રી હરિના મુખની વાણી છે, એ રીતે છંદ છે. શ્રી ઘનશ્યામ કહે સુણ નારદ, પ્રભુ એમ બોલ્યા કે નારદ સાંભળો, આ મારા અંતરનો શુદ્ધ મત છે. આ જગતમાં જે લોકો મારી સાથે પ્રેમ રાખે છે, ઉદાર મને ખૂબ દાન સદા દીધા કરે છે, રાત દિવસ મારું નામ લે છે, મારું ભજન કરે છે, પરંતુ આ જગતમાં જે સાચા સંતો ફરતા હોય, સાચા ભગતો હોય, તિનકુ દુઃખ આપ નિરંતર દેહે, એને આ હંમેશા પોતાના અભિમાનને લઈને દબાવે ને દુઃખ દીધા કરે છે. બ્રહ્મ મુનિ ભગવંત કયો સોય, બ્રહ્મ મુનિ કહે આ વાત ભગવાને કરી છે, એવા જે હોય તે સોય મોય ભજે પુનિ નરકમાં જઈ હે, તે મને ભજે છે છતાંય નરકમાં જાય છે. આ છંદ આવું કે છે, એ મને ભજે છે છતાંય નરકમાં જાય છે. ઉદાર છે, દાન દે છે, બધી વાત એની હારી છે, નિરંતર નામ લે છે, પરંતુ મારા ગરીબ સંતો ભક્તોને દબાવે છે, એને દુઃખ દે છે અભિમાનમાં, માટે નરકમાં જાય છે. ઘણા આવું કામ કરતા દેખાય છે, કારણ એટલું જ, અહંકાર બીજું કશું નહીં. નરકમાં જવાનો આ ધંધો છે, ભલે અત્યારે તો ગમે એવા હારા ને મોટા ને આગેવાન દેખાતા હોય, ભગત દેખાતા હોય, પણ આ છંદ જો સાચો હોય ને
તો છેલ્લે નરકમાં જવાનું થાય. માટે સાવધાન. પછી ભગવાન સ્વામિનારાયણે મોક્ષમાં વિઘ્નરૂપ માનરૂપી દોષ સર્વથી મોટો છે, માટે ભગવાનની ભક્તિ કરનારા પુરુષે વિદ્યાદિક મોટા ગુણ પોતાનામાં હોય તો પણ તેનું કોઈ પ્રકારે માન રાખવું નહીં, ધનાદિકનું માન રાખવું નહીં, ઉચ્ચ કુળમાં જન્મા છો એનું માન રાખવું નહીં, નહીંતર એ માન તો જણપણાને પમાડી દે છે. એ રીતે ખૂબ વાતો કરી છે. અને પછી પરમાત્મા પોતે અદૃશ્ય થઈ ગયા. સદગુરુ ગોપાલ સ્વામી તથા સંતો ભક્તો સૌ નાથ ભક્તને ઘેરેથી એમની ખબર કાઢીને મંદિરે આવ્યા છે. નિષ્કવાન સ્વામીએ વચન વિધિના કડવા 23માં આ વાત આવી રીતે લખી. માને કરી મોટા સંતનો અપરાધ તે આવે બની, તે કથા સુણી છે શ્રવણે ચિત્ર કેતુ સુરેશ ને શિવની. જી આ મોટા મોટા આખ્યાનો છે, ચિત્રકેતુની, ઇન્દ્રની મોટી મોટી કથાઓ છે. એ માને કરીને બહુ ભૂંડે હાલે હેરાન થયા. ચિત્રકેતુ રુદ્રાસુર રાક્ષસ થયો માને કરીને. બોલો. વચન દ્રોહી વિમુખ થી ખોટ માનીની મોટી અતિ, અવગુણ લીએ હરિજન હરિનો એવી માન ફેરવે છે મતીજી. માન એવી બુદ્ધિ ફેરવી નાખે એને એમ જ લાગે કે હું ક્યાં અવગુણ લઉં છું, હું તો સાચી વાત કરું છું. તે અવગુણ જ લીધા કરે, સાચો શું એમ, ઓ એવા ઘમંડમાં અમ છે એમ તો વળ મૂકે જ નહીં. કોણ સાચું ને કોણ હાટું, કઈ દિશાથી કયું આથમણું, કઈ દિશાથી કયું ઉગમણું, સત્ય અસત્ય, ધર્મ અધર્મ બધું સાપેક્ષિત છે. એને સમજી ન શકે ને એ માણસ કોઈ દી સુખી થાય ને, એના સંબંધી સુખી થાય ને, એના આશ્રિતો હેરાન થાય. સત્ય પાળવું હેલું છે પણ સત્ય સમજવું તો બહુ કઠણ છે. એક વાર દિશા જડી જાય ને તો એ દિશા એ હાલવું સારું છે પણ દિશા ગોતવી કઠણ છે. અને સ્પીડ કરતા દિશા મહત્વની છે. ઘણા માણસો થાપ ખાઈ ગયા છે. માટે કહે છે કે માન એવી બુદ્ધિ ફેરવે છે કે ન પૂછો વાત. એ ભગવાનના ભક્તનો ભગવાનનો અવગુણ લીધા જ કરે. માટે વિમુખ આ જગતના જે નાસ્તિકો છે એના કરતા માની ખરાબ છે. બોલો. જે ભગવાનથી વિમુખ છે, ભગવાનને માનતા નથી, એ તો જવા દો નવે. પણ જે ભગવાનને માને છે, સત્સંગમાં આવે છે, એ અહંકારી થઈને સત્સંગમાં ભગવાનના ભક્તો સંતોના ગરીબોના જનાવાયના અવગુણ લીધે લીધા કરે તો એ ઓલ્યા કરતા ખરાબ છે. એના કરતા ઓલા નથી માનતા એ હારા. માથાકૂટ તો નહીં કઈ. અને આ અહંકારીઓ પાછા કોઈનું માને નહીં, ન માને. કથામાં બેઠા હોય, આવી કથા હાલતી હોય આભલા જેવી, તો એ પોતાનું ચિત્ર તો ક્યારેક ક્યારેક એને દેખાઈ જાય કે મારે બેઠું બરોબર મારી જ વાત આવે છે. પણ ઊભા થાય એટલે ભૂલી જાય તરત જ, કાંઈ વાત બાત રાખે પકડે નહીં. ખબર પડે આ કથા દંજવાળું કરે, ભલભલાને ગોદો વાગે, પોતાના વિચારોને પોતાની કરણી હારે બરાબર આ કથા ગહાય કે હારી આ તો મારી જ વાત છે. જો થોડીક બુદ્ધિ હોય તો, ન હોય તો તો ક્યાં પૂછવાનું છે. ગધેડા કૂતરા ભૂંદડાને તો કાંઈ ન અસર કરે આ કથા. પણ જેને થોડી ઘણી અક્કલ હોય એને ખબર પડે કે આ વાત મારી છે. અને જે પોતાના માથે લેન સુધરે એ ડાયો. પણ બેઠો બેઠો બધી કથા કોકના ઉપર રડાડ્યા કરે કે આ વાત આની છે ને આ વાત આની છે, એના જેવો કોઈ મૂર્ખ જ નહીં. એ તો નો કથામાં આવતો હોય ધારું, એ તો ઓર પોતાના જીવનું બગાડશે. આવા માણસોને આવું બધું સમજાય પકડાય કો કે બધી વાત સાચી, પણ એનો અહંકાર એને વળવા દે નહીં, નમવા દે નહીં, વાત મનાવા દે નહીં. મનાય તો ઘડીક મનાય ને તરત અહંકાર અંદરથી જે પ્રેશર કરે પાછી વાત ફરી જાય, હૃદય ફરી જાય તરત જ. માની કેનું માને નહીં, મર હોય વાલપ ના વેણ, આપ ડાપણમાં દેખે નહીં, રહે અંધ ધન દિન રેણ. આ માની કોઈ નહીં માને નહીં, એ આપ ડાપણમાં જ અંધ ધંધ રાત્રિ દિવસ રે. એ જ કામી ક્રોધી લોભી ને લજ્જા કેદી આવી જાય ઉર માયા. નિષ્કુળાનંદ કહે માનીને મને લાજ શરમ નહીં કામ. આને નો હોય નાકાન. દેહધારી દુખી માનથી નિર્માની રે સુખી સદાય, વિઘ્ન રહે એથી વેગળા વળી કષ્ટ ન આવે કામ. કોર્ટમાં જેટલા કેસ ચાલે છે ને એમાં મોટા ભાગના અહંકારને લઈને હાલતા હોય છે. બીજો બધો બહુ પ્રશ્ન ન હોય પણ વટમાં ચડેલા માણા નમે ને એ વકીલોને ધરવે ને આટા ખેરા ખાય અને જિંદગી બગાડે, નો ભજન કરે નો ભજન કરવા દે. જો અહંકાર ને માન નામનો શત્રુ નાબૂદ થાય ને તો પોતાની શાંતિ ને બીજાની શાંતિ. પૈસા સંપત્તિના કેસ છે હશે, પાયામ થોડીક વાત એવી હશે, પણ એ વાત પછી ગૌણ હોય છે ને મોટા ભાગની વાત તો વટની જ હોય છે, અહમની જ હોય છે. એમ નામ સોલાય મરજ માણા. માન તો બહુ ભૂંડી બલા છે, માણા જીવતા હળગી જાય. બોલો, એક કિસ્સો એવો બની ગયેલો. બે ચાર જણા એક જણાને ચડાવ્યો કે આ તો મરદ માણા, કે હળગાવો તો હલે નહીં. કેમ હલ્યા? તો ન હલું. એવો પાનો ચડાવ્યો ને પછી હળગાવ્યો, બોલો ઊભો ઊભો હળગી ગયો. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે. અહંકાર કાંઈ સામાન્ય વાત નથી. તો હું માણા જિંદગી આખી કોર્ટના ધગા ફેરા કરીને કાવા દાવા કરીને લડી લડી કરીને ન મરે? અહંકાર આવી રીતે હેરાન ન કરે? અહમથી થાકી દુનિયા હાલે છે. અને જેથી અહમ જાય તેથી મુક્ત થવાય એ પહેલા ન થવાય. દેહધારી દુખી માનથી નિર્માની રે સુખી સદાય, વિઘ્ન રહે તેથી વેગળા વળી કષ્ટ ન આવે કામ. માન મૂકે માન વધે, માન રાખે ઘટી જાય માન. આ નિયમ છે, પાક્કો નિયમ. આ દુનિયામાં જે જે માન માટે બહુ વલખા મારે ને એનું તળિયા જાટક જાય, બધાય મૂરખ ગણે. આને ભારે ભડભડિયો મોટા થવાનો, આગરે હડેલ એવા ગુણ જોઈ. મોટું થવાનું મન મારે, દિલમાં ઘણા દોઢ એવા ગુણ નથી. તન મારે કા કરે તું કોડ, તું તારો મહિમા બીજાને રખાવવા સારું વલખા માર્યમાં, તું કોકનો રાખવા માંડ એટલે તારો આપોઆપ બધાના હૃદયમાં મહિમા વધશે. મહિમા બહુ સારો છે પણ આપણને કોકનો થાય તો. આપણો મહિમા કોકને થાય એ તો ઝેર છે, એમાં આપણે નફો કાંઈ નથી. આપણને બીજાનો મહિમા થાય એ અમૃત છે ને એમાં આપણું કલ્યાણ છે. આ વાતે સમજવી જોઈએ. માન મૂકે માન વધે, માન રાખે ઘટી જાય માન. એમ સમજી સંત શાણા, માન મૂકવા છે અતિ તાન. સાચા સાધુ ને તો માન ઉપર દાજ છે, એ તો માન મૂકવા જ હંમેશા ઉતાવળા હોય છે. એને તો નિર્માની થવું ને દાસ થવું જ ગમતું હોય છે, અને મૂર્ખાઓને મોટા થવું ને અહંકારી થવું જ ગમતું હોય. અદભુત આ કથા આવી. માનને કારણે પીપળાના પાંદડા થયા વિદ્વાનો, વૈકુંઠમાં જાતાને જ પાછા પડ્યા, જડ થયા. બોલો, માટે સાવધાન. બ્રહ્માનંદ સ્વામીના છંદમાં આવી ગયું કે ઉદાર હોય ને ભજન કરતો હોય રાત દિવસ, પણ મારા સંતો ભક્તોને હેરાન કરતો હોય ને દબાવતો હોય તો એ ભલે મારા મેત રાખીને ભજન કરતો હોય પણ અંતે નરકમાં જાય છે. વાલા ભક્તો, આ કથાના એક એક શબ્દ મને ને તમને જગાડે એવા છે, હરીમાં લગાડે એવા છે. જો સાવધાનીથી સાંભળીએ તો, જીવનમાં ઉતારીએ તો. ભગવાન સ્વામિનારાયણની કૃપા છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું અદ્વિતીય મંદિર સુરત ખાતે જે સ્વામિનારાયણ મહિલા મંદિર, એમાં બિરાજમાન પીયુડાવાલા ઘનશ્યામનો આ સાતમો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે લાખો માણસોની મેદની ઉભરાણી છે આ સુરત શહેરની આંગણે. આજે સવજીભાઈ કરશનભાઈ ગાબાણી ખોપાળા હાલ સુરત, એમનો દીકરો લાલજી ને એમનો પરિવાર ખરેખર ખાટી ગયો છે, ફાવી ગયો છે. પૂજ્ય મનીસ્વામી જેવા સંત, રામસ્વામી જેવા ધાંગધ્રાથી આવેલા સંત, વેડ રોડના પ્રભુ સ્વામી હરિપ્રિય સ્વામી જેવા સંત, ભંડારી સ્વામી જેવા સંત, અમારા મંડળના ભગતજી, ચતુર ભગત, આ બધા અહીંયા બેઠા છે તમારા જેવા. આમાં કોના કોના નામ લો, બહુ મોટા મોટા ભક્ત બેઠા છો તમે બધા, આનંદ આવે છે. આજનો લાભ ચૂકતા નહીં હો. અને કાલ એકાદશી, પવિત્ર દિવસ, અને પૂજ્યપાદ મહારાજ શ્રી આવશે, અને પ્રમજી બારસ એટલે પારણાનો દિવસ, લાડવા વાળીને ઘનશ્યામ પિયોડાનો અભિષેક અને પાટોસોનો મહોત્સવ, બારસની રાત્રે આપણી પૂર્ણાહુતિ થશે, ઐશ્વર્ય પ્રકાશ ગ્રંથ પૂરો થશે. લોકો ઘેર ઘેર આ કથા સાંભળીને પોતાની જાત સુધારણા કરશે. ભગવાન સ્વામિનારાયણ રાજી થશે. ક્યાં ક્યાં આપણી ભૂલ થાય, ક્યાં ક્યાં ખોટ હોય, શું શું આપણામાં ખામી છે એ આ કથા બતાવશે. આ માત્ર પરચા નથી, આ માત્ર લીલા નથી, આમાં તો કેટલાક પ્રકારનો હૃદયસ્પર્શી ઉપદેશ છે. આજના સત્સંગને જરૂરી કેટલીક આમાં બાબતો છે, મને તમને અડતી કેટલીક આમાં વિગતો છે. જો હરખું સમજીએ ને તો આમાંથી ઘણું બધું આપણને દેખાય કે હા આ મારે સુધારવા જેવું, હા આ મારી કુટેવ ખરી, હા આવી મારે ટેવ ખરી, હા આ બાબતનો હું નબળો ખરો, હા આમ મારે થોડુંક હવે જીવન બદલાવવું જોઈએ એવી ટ્યુબલાઇટો થાય. આ કથા કરી દે એવી કથા છે. સુનતે રહીએ કથા તો ભવો ભવોનો થાક ઉતારી દે. પીવડાવાલા ઘનશ્યામ મહારાજની સેવામાં તત્પર આ પવિત્ર સાંખ્યોગી બહેનોનું ભજન અને તપ ને સેવા ને શ્રદ્ધા સમર્પણ એટલું મહાન છે કે એમના પાટોત્સવ પ્રસંગે આવા આવા નવા નવા ગ્રંથની કથાઓ અવારનવાર એમને પ્રાપ્ત થાય છે. માટે એકવાર તાળી ધ્વનિથી એમને બિરદાવી લ્યો. આ લાભ એમના એમના ભાવને કારણે અહીંયા ખડો થાય છે. ભગવાન પ્રત્યેની એ મહિલાઓને જે ભાવના છે, એ બહેનોની જે શુદ્ધ ભક્તિ છે, એને લઈને સુરતને આંગણે આ કથા ગંગાઓ અવારનવાર વહે છે. ખરેખર ભગવાન સ્વામિનારાયણ એમના પ્રેમી નિસ્વાર્થ સમર્પિત શુદ્ધ ભાવવાળા ભક્તો ઉપર રાજી થઈને એમની તમામ ઈચ્છાઓ પૂરી કરતા હોય છે એ આ મહોત્સવ સૂચવી આપે છે. આ મહોત્સવ કોકની હૃદયની ઈચ્છાનું મૂર્તિમંત સ્વરૂપ છે, જેમાં આપણે બધાએ લાભાન્વિત થયા છીએ. આવો અદ્ભુત પ્રસંગ એક પછી એક પ્રસંગ આપની આગળ રજૂ કરું છું. થોક બંધ પ્રસંગ મંજુ કેશાનંદ સ્વામીએ લખ્યા છે અને બાકીના અમે ગોતીન માલકર ઉમેર્યા છે, પણ વાત બધી જ શાસ્ત્રીય, એકદમ નક્કર સત્ય અને સંશોધાત્મક વ્યવસ્થિત, તાકી એનાથી મારું તમારું ખરેખર કલ્યાણ થાય. સાંભળો, બધી જ વાતો ગ્રંથની કરું છું, બીજી ત્રીજી બારની વાત હું લાવતો નથી, એટલા માટે કે તમારું ભગવાનના સ્વરૂપમાંથી ધ્યાન ન તૂટે. ક્યારેક જરૂર પડે રાતે તો એક બે એવી વાતો લાવીએ કે જેથી કરીને માણસ ઊંઘ ન આવે. બાકી નર્યું ઘી જ પીરસવું છે. આપણા નંદ સંતો આવા ગ્રંથો લખી ગયા છે, એને શબ્દે સહ તમારી આગળ રજૂ કરવાનો શ્રી હરિએ મને ચાન્સ આપ્યો છે. નહીતર વાતો તો બીજી ત્રીજી કરીએ જ ઘણી થાય, પણ એ વાતોથી તમારા જીવમાં અંજવાળું ન થાય, આ વાતથી થાય, નંદ સંતોની કલમે લખાયેલી વાતથી થાય. કેમ જે આ એને નજરે જોયેલી કથા છે, આ સ્વામિનારાયણના સંબંધવાળી કથા છે, આ દિવ્ય વાત છે. આ ભલ ભલાના પાપ તોડી નાખે, ભલ ભલાનું અજ્ઞાન તોડી નાખે, ભલ ભલાને જ્ઞાનના અંજવાળા દઈ દે, આ આવા ગ્રંથો નંદ સંતોએ બનાવ્યા છે. અને એની કથા સુરત જેવી જનતા સામે જ્યારે રજૂ થતી હોય ત્યારે પીવડો ઘનશ્યામ રાજી થાય, પીવડા ઘનશ્યામની સેવા કરનારા તમામ સત્સંગી ભાઈઓ બાઈઓ રાજી થાય, અમારા યજમાન પરિવાર રાજી થાય, આ સંત સભા રાજી થાય, આ બેઠેલા બાપાઓ બધાય રાજી થાય. કેમ જે આવો લાભ જીવનમાં ક્યારેક ક્યારેક જ હોય. ફાવી ગયા? સાંભળો, એકવાર વડોદરા મંદિરની ગાયોને કસાયો જાલી અને લઈ ગયા, મળા ચરવા ગઈ હતી, કસાયો ઉપાડી ગયા મુસલમાનો, અને આગળ લઈ જાય અને બાંધી હાજ પડી. ગાયો મંદિરે આવી નહીં, તેથી દરવાણી આસજીભાઈએ ગોપાલન સ્વામીને વાત કરી કે આપણી મંદિરની ગાયો આવી નથી. સ્વામી વિચારમાં પડી ગયા, ગાયો ગઈ ક્યાં? અંતરદૃષ્ટિએ જોયું ત્યારે સ્વામીએ જાણ્યું કે મંદિરની ગાયોને કસાઈ લોકો લઈ ગયા છે. તરત જ સ્વામીએ નાથ ભક્તને કહ્યું, નાથ ભક્ત તમે દોડો દોડો, જલ્દી જાઓ, આપણી ગાયોને કસાઈ લોકોએ રસ્તામાંથી જાલીને બાર વગડામાં લઈ જઈ આંબલીના ઝાડ હારે બાંધી છે અને તલવારોથી મારી નાખવા તૈયાર થયા છે. દોડો દોડો નાથ ભક્ત, તમે જલ્દી જાઓ અને છોડાવી લાવો. નાથ ભક્ત તત્કાળ તૈયાર થયા, ઉપડ્યા. પાછળ થોડા ગરીબગત સભામાં બેઠા હતા ને એ લફા લફ ઉપડ્યા. વાહે, 10-15 ભક્તોનું ટોળું જ્યાં ગાયોને મારવા પેલા લોકોએ બાંધી હતી ત્યાં પહોંચ્યું, અને જેવા એ પહોંચ્યા ત્યારે કસાયો બધા તૈયાર થયેલા મારવા. નાથ ભક્ત એને જોઈને બોલ્યા કરે, મારશોમાં મારશોમાં રવા દો. તોય કસાઈઓ પાપીઓ નાથ ભક્તનું માન્યા નહીં, નાથ ભક્તનો તિરસ્કાર કરી ગાયોને મારવા તૈયાર થયા. ત્યારે નાથ ભક્ત કહેલા, પાપિયાઓ તમે તો જડ પથ્થરની જેમ મારું માનતા નથી. આવું બોલ્યા નાથ ભક્ત. એની સાથે જ તમામ કસાઈઓ જડ પથ્થર જેવા થઈ ગયા, હાથમાં હથિયાર એમના ઊંચા રહ્યા અને પાણીની મૂર્તિઓની એવા બની ગયા. આને જોઈને બધાને જબર આશ્ચર્ય થયું. એના લોકો જે હતા કસાઈના, એને બધાને ખબર પડી કે એ લોકો આવ્યાની, એમને બહુ નવાઈ લાગી. બીજા લોકો પણ આવ્યા, એમને બહુ નવાઈ લાગી. આવીને ઓલા કસાઈઓને હલાવવા માંડ્યા, સમજ્યા, એના ફળિયાના ને એના સંબંધીઓ. પણ ઓલા તો પથ્થરની મૂર્તિ જેવા હલે કે ચાલે, જાણે પથ્થરના પાળિયા જોઈ લો. અને પછી તો સર્વે હરિભક્તોએ નાથ ભક્તે ગાયો છોડી અને ગાયોને મંદિરે લઈ આવ્યા. એમાંથી એક ગાય રાવ સાહેબના રામજી મંદિરની હતી અને બે આપણા મંદિરની હતી. જે ગાય રાવ સાહેબે મંદિરમાં દાન આપેલી, અને એકવાર એ ગાય કૂવામાં પડી ગયેલી ત્યારે પુરુષાનંદ સ્વામીએ લાંબો હાથ કરીને કૂવામાં કાઢી હતી, એ ગાય હતી. પછી રામજી મંદિરના પૂજારી મહંતને બોલાવીને એમની ગાય એમને આપી દીધી. હવે ઓલા બધા પથ્થર થઈ ગયા છે એની વાત. એના હગાવાલાએ મહેનત બહુ કરી પણ કાંઈ વળ્યું નહીં. પછી ભેગા થઈને ભાંભરી બધા મંદિરના દરવાજે આવીને માથા પછાડીને રોયા, કકળવા માંડ્યા, કરગરવા માંડ્યા. એને રડતા માથા પછાડતા ને કાલાવાલા કરતા જોઈ હરિભક્તોએ સ્વામીને કીધું, સ્વામી ઓલા મંદિરના દરવાજે બહુ રડે છે, માટે આપ કૃપા કરો. ત્યારે સ્વામી મંદિરને દરવાજે આવ્યા ત્યારે મુસલમાનો બોલ્યા, હે સ્વામી મહારાજ, ગુના માફ કરો, ગુના માફ કરો, અમે ભૂલ કરી છે, મા બાપ ગુના માફ કરો. ત્યારે સ્વામીએ નાથ ભગતને કહ્યું કે તમે આ પાણી આનીમાં છાંટો. એટલે નાથ ભગતે એનીમાં પાણી છાંટ્યું અને કહ્યું કે જાઓ આમની આરે હવે જાઓ. પછી જ્યાં પેલા પથ્થર જેવા થઈ ગયા હતા ને એની માથે જઈને નાથ ભગતે પાણી છાંટ્યું એટલે તરત પાછા સચેત થયા અને બધાને તેડીને સ્વામી પાસે લાવ્યા નાથ ભગત. અને આવીને સ્વામીની માફી માગી અને કહ્યું કે અમે હવેથી કોઈ દી આવા કામ નહીં કરીએ. માથા ગહીને પગે લાગ્યા. સ્વામી છેટે ઊભા રહીને કહે છે કે હવે આવા કામ ન કરતા. એમ જ્યાં બોલ્યા ને ત્યાં તો ગોપાલ સ્વામીના એ મુસલમાનોને પૈગંબર રૂપે દર્શન થયા, તેથી ઊંચા હાથ કરીને આ મુસલમાનો સ્તુતિ કરવા લાગ્યા. થોડી વાર એવું થયું, પછી એમને ગોપાલ સ્વામી જેવા હતા એવા દેખાણા અને ગોપાલ સ્વામીએ કીધું કે એ કસાઈ મુસલમાનો, આજથી સુધી તમે બહુ હિંસા કરી છે, બહુ પાપ કર્મ કર્યા છે, પણ આજ તમે અમારે શરણે આવ્યા છો અને માફી માગો છો, માટે તમારા આ પાપ બધા અમે માફ કરીએ છીએ, પણ હવે આવું કોઈ પાપ કરશો નહીં. પહેલાં કે હવે કરે બીજા, હવે આવો પાપ નહીં કરીએ મા બાપ, પણ અમે ધંધો શું કરીશું. સ્વામી કે આ ધંધો છોડી દો, હવે તમે લુગડા વણવાનો ધંધો કરો, વણકરનો, એમાં અમારું ગુજરાન હાલશે. સ્વામી સુખે તમારું ગુજરાન હાલશે, જાઓ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો, અમારું વચન માનજો, તમને કોઈ તકલીફ નહીં પડે. મુસલમાનો પગે લાગી સ્વામીનું વચન માથે ચડાવી માફી માગીને ઘરે ગયા. પોતે એ ધંધો છોડી દીધો અને 25-30 મુસલમાનોએ વણકરનો ધંધો શરૂ કર્યો. એ મુસલમાન મટીને વણકર થયા અને સારા સત્સંગી થયા. હાલ એમના વંશજો વણકરનો ધંધો કરે છે અને એમની અટક કસાઈ મટીને તાઈના નામથી ઓળખાય છે. એ લોકો આવી અદ્ભુત સત્ય બીના બની.
ધન ધન ગોપાળાનંદ ને ધન ધન ભક્તનાથ, સર્વોપરી ઉપાસનાથી કર્યા અનેક ને સનાથ.
આ બધી વાતો જબરી છે.
પુરુષોત્તમ નિજ પ્રતાપ ને સ્વામી માં વહાવે સદાય, એમ સ્વામી દ્વારે શ્રી હરિ સહુને છે સુખદાય. જી પુરુષોત્તમ નિજ પ્રતાપને સ્વામી માં વહાવે સદાય, એમ સ્વામી દ્વારે શ્રી હરિ સહુને છે સુખદાય.
ગોપાલ સ્વામી દ્વારા હવને ભગવાન સ્વામિનારાયણનો ડાયરેક્ટ સંબંધ થઈ ગયો હતો, પ્રગટ લાભ થઈ ગયો હતો. આ તો અદ્ભુત કથા છે. અને ગોપાલ સ્વામીને તો મહારાજની સાથે એકતા હતી, એનું ઉલટી પડ્યું. આપ સંત તે સ્વયં હરિ એવી સ્થિતિ હતી. વાલા ભક્તો, નાથ ભક્ત આવી રીતે વડોદરામાં ગોપાલ સ્વામીની સાથે સેવા સત્સંગ કર્યા કરે છે. દિન પછી દિન જાય છે. આમ સત્સંગ ભજન કરતા કરતા એકવાર એવું બન્યું, એમના 16 વર્ષના યુવાન દીકરાને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા. આવીને મહારાજે દર્શન દીધા. નાથ ભક્ત, હા મહારાજ, તમારા દીકરાને તેડવા આવ્યા છે, જો રજા આપો તો લઈ જઈએ. મહારાજ, સુખે લઈ જાઓ, સુખે મારા દીકરાને ધામમાં લઈ જાઓ, હું રાજી છું. ધન છે ને, આવી સમજણ લાવવી ક્યાંથી? આપણા દીકરાને બૈરાને લેવા આવ્યા હોય, એનું મૃત્યુ આવ્યું હોય તો ફેં ફેં થઈ જાય કે મહારાજ બીજા કોઈના હાથ નો આવ્યા. મહારાજ ઉપાડો છો, આટલું ભજન કર્યું, આટલું દાન કર્યું, પુણ્યમ ભરી, એનું શું તમે આજ ફળ દીધું? એમ મનમાં થઈ જાય ઘાટ. ગુરુ છે આ મોહ મટો હોય, પણ નાથ ભગતને તો ગોપાલ સ્વામીમાં હતી હેત હતું ને, બહુ સત્સંગ કરેલો એટલે બરાબર સમજણ પક્વ થઈ ગયેલી. મહારાજને કે લઈ જાઓ. મહારાજ એના છોકરાને ધામમાં ચડી ગયા. નાથ ભક્તે પાછળથી સાકર મગાવીને ખૂબ વેચી. ત્યારે લોકો કહેવા માંડ્યા કે તમે આ શું કરો છો? દીકરા જેવા દીકરાનું મૃત્યુ થયું ને હાકર વેચો છો, ગાંડા થઈ ગયા છો? ત્યારે નાથ ભગત કે, મારું પસ્તાનું પ્રથમ મારો મારા ધામમાં લઈ ગયા અને થોડા દિવસ પછી મારો વાલો એ મને એના ધામમાં લઈ જાય, હું એના ધામમાં જઈશ, સેવા ભગવાનની કરીશ. આવા નિષ્ઠાવાન હતા. મારું પસ્તાનું મહારાજ પ્રથમ ધામમાં લઈ ગયા. પ્રસ્તાનું કોને કહેવાય ખબર પડે? આ વડીલોને ખબર પડે, ગઢિયા બુડિયાને. સારા મુહૂર્ત સાચવવા પોતાની વાલી વસ્તુ બીજાને ઘરે મૂકી આવવી એને પ્રસ્તાનું કહે. બોલો, મારું પ્રસ્તાનું મહારાજ લઈ ગયા, હવે મારે ધામમાં જવું જ. કેવા ધામમાં જવાના ઉમળકા તો જોવો, શું અદભુત નાથ ભક્તની કથા છે.
યું હી કરત મેં તેહિ નાથ ભક્ત કો આયો અંત સમય જબે. બહુ સંત અરવી માન લઈ કરી તેરને આય તબે.
આવી રીતે જીવન જીવતા જીવતા નાથ ભગતનો અંતકાળ આવ્યો. ભગવાન સ્વામિનારાયણ બહુ વિમાન સંતો લઈને તેડવા આવ્યા.
તબ સંત જુતવે માન મે ભગવાન તું જોઈ નાથ જું.
ગોપાલ સ્વામી વગેરે અનંત સંતો છે, એનું તેજ આખા શહેરમાં વ્યાપી ગયું. તે જોઈને લોકો આશ્ચર્ય પામ્યા છે કે વાહ રે વાહ, સ્વામિનારાયણ ભગવાન આવ્યા, ગોપાલ સ્વામી આવ્યા.
નાથ ભક્ત વિમાનમાં બેઠેલા પોતાના ગુરુ ગોપાંગ સ્વામીને શ્રી હરિ અને સંતોને જોયા, મનમાં બહુ રાજી થઈ ગયા. વાહ વાહ,
અતિ મુદિત મન હરી કું કહે પ્રભુ લઈ ચલો તવ સાથ છું. અતિ મુદિત મન
અતિ આનંદમાં મહારાજને કે લઈ જાઓ મને તમારી હારી.
અતિ મુદિત મન હરી કું કહે લઈ ચલો પ્રભુ તવ સાથ છું.
અતિ મુદિત મન હરી કું કહે પ્રભુ
ચલો તવ સાથ જો.
ભગવાનને સંતોને નાથ ભક્તે નમસ્કાર કર્યા છે. તેમના સંબંધીઓ તથા અન્ય લોકો વિમાનમાં બેઠેલા મહારાજને અન્ય મુક્તને જોઈને બહુ આશ્ચર્ય પામ્યા હતા. એ જ વખતે નાથ ભક્તે સૌને કહ્યું કે લ્યો જય સ્વામિનારાયણ. કેતન શરીર છોડી દીધું, તત્કાલ દિવ્ય તેજોમય શરીર પ્રાપ્ત થયું છે અને ભગવાનની હારે ધામમાં જાય છે.
તબ દિવ્ય વિમાન બેઠાય કે સંગ લઈ ચલે નિજ દાસ કો.
મંજુ કેશાનંદ સ્વામી અદભુત લખે છે,
નિજ ધામ મેં લઈ જાય કે રખે આપ ચરણન પાસ.
પોતાના ધામમાં લઈ જાય, નાથ ભક્તને પોતાના ચરણની પાસે રાખ્યા.
પાસ
બહુ શાંત અરુવિમાન અગણિત જન હજારો દેખી કે.
બહુ વિમાન, બહુ સંતો, એને હજારો માણસોએ જોયા.
અતિ મોદ પાયે મન વિશે નીલકંઠ કો પ્રભુ લેખી કે.
ભગવાન સ્વામિનારાયણ ખરેખર પ્રગટ પુરુષોત્તમ ભગવાન છે એવું જાણીને બહુ લોકો રાજી થયા.
નીલકંઠ કો પ્રભુ લેખી કે. ऐसे निज जन को प्रभु आई हो के सुख कन ले जात निज धाम में स्वामी सहजानंद.
આવી રીતે પોતાના વાલા ભક્તોને પોતે આવીને ધામમાં લઈ જાય છે. ધન્ય હો સ્વામી સહજાનંદ, આપણને આવા ભગવાન મળ્યા, સર્વોપરી ભગવાન મળ્યા. એનો તિલક ચાંદલો, એની કંઠી, એનું મુખમાં નામ, એની નિત્ય પૂજા, એની કથા કીર્તન રોજ આપણે, એના સંતોની સેવાને દર્શન, કેટલા ભાગ્યશાળી છીએ વિચાર કરો. જન્મ તો ઘણા લીધા હશે પણ આવું હેટે નહીં આવ્યું હોય ક્યારેય. હેટ એમ સમજાય ને કાંઠેવાળી કંપનીનો શબ્દ છે, ઠેસડા નહીં આવ્યા હોય. આવા ફાવી ગયા તો ફાવી ગયા. હે કે જીવતા લાકડાને મૂવે હવા લાકડા. બોલો, દાળ ભાત લાડુ રોટલા ને પાપડ ને મુખવા જમવા, હે મોટા ગાડલા હું એસીને પંખા ચાલુ કરીને મારા બેટાનું કોઈ વાતનું દુઃખ નહીં, અને છેલ્લે વિમાન તેડવા આવે. બોલો, ભગવાન લઈને આવે ને બેહીને જવાનું વટ મારીને. જુઓ સ્વામિનારાયણની બોલબાલા, તારે અહીં તો લાભ હિ લાભ છે. બોલો, આવો દિવ્ય સત્સંગ, આવા સર્વોપરી ભગવાન, આવા હો હો માતાની ગરજ સારે એવા મહાપુરુષા સાધુઓ. હવે મારે ને તમારે હું બાકી રહ્યું એ તો કહો. હવે આપણે શું બાકી રહ્યું? અટાણે દેહ પડે તો લીલા લહેર. હું બાકી રહ્યું, હું બાકી રહ્યું. સ્વામિનારાયણ ભગવાને મધ્યના 59માં વચનામૃતમાં એમ લખ્યું છે, ભગવાન કે ભગવાનના સંત મળે ત્યારે એ જીવનું કલ્યાણ થઈ રહ્યું. ભગવાન કે સંત વિકલ્પમાં એક બેમાંથી એક મળે તો પૂરું, કાં ભગવાન મળે કાં સંત મળે, એટલે કલ્યાણ થઈ ગયું, માનો કે ન માનો. બોલો, પૂરું થઈ ગયું. હિંમત રાખો, હિંમત રાખો, વિશ્વાસ રાખો, નિષ્ઠા રાખો, ખુમારી રાખો. એ ખુમારી તારી દેહે. એસે નિજજન કુ પ્રભુ આઈ હું કે સુખ કંદ લે જાત નિજ ધામ મે સ્વામી સહજાનંદ. પુનિ કહું એક બાત શુભ એહી શહેર કી અનુ. હજી એક જ વાત
ઈ શહેરની કેવી જ કે સુનિયો ભક્ત શિરોમણી સદા પરમ સુખરૂપ. વડોદરાની વાત હું બહુ આવી. વડોદરા ઐશ્વર્ય ભૂમિ છે. વડોદરામાં સ્વામિનારાયણ ભગવાને જેટલા ઐશ્વર્ય પરચા બતાવ્યા છે ને એટલા સંપ્રદાયના કોઈ શહેરમાં કોઈ ગામમાં બતાવ્યા નથી. ગજબની વાત છે આ. જેણે જેણે પરચાઓ ઐશ્વર્યો લખ્યા છે એણે વડોદરાની વાત સૌથી વધારે લખી છે. ભક્ત ચિંતામણી જોઈ લો, મંજુ કેશાનંદ કાયવ જોઈ લો, હરિલીલા કલ્પતરુ 11મો સ્કંદ જોઈ લો, દલપત રામે લખેલું પુરુષોત્તમ ચરિત્ર જોઈ લો, વડોદરાની વાતું જોઈ લો. બધા ગ્રંથમાં વડોદરાના પરચાઓને છૂટી કલમે લેખકોએ લખ્યા છે અને કથાકારોએ કહ્યા છે અને સાંભળનારાએ સાંભળ્યા છે. વડોદરામાં જેટલા પરચા થયા એટલા ક્યાંય પરચા નથી થયા. વડતાલમાં જેટલા ઉત્સવ થયા એટલા ક્યાંય ઉત્સવ નથી થયા. અને સુરતમાં જેટલો સત્સંગ થયો એટલો ક્યાંય સત્સંગ નથી થયો. આ વાત તો એમ છે, જાણ્યા જેવી ને માણ્યા જેવી છે. જગજીવન વકીલ હતા એક, પટેલ હતા કણબી, એની કથા કેવી છે બહુ અદ્ભુત છે. જગજીવન વકીલ જેહી નામા,
જગજીવન વકીલ જેહી નામા,
કિયો સતસંગ લખી સુખધામા,
કિયો સતસંગ લખી સુખધામા,
બનવી જાતિ કહાવે જેહી,
બનવી જાતિ કહાવે જેહી,
હરિ કો જાનત સુખ પ્રદ તેહી,
હરિ કો જાનત સુખ પ્રદ તેહી,
સતસંગી કે ધર્મ હે જે હું,
સતસંગી કે ધર્મ હે જે હું,
અતિ દ્રઢતા તરી પાલત તે હું, અદ્ભુત વાત છે, રહે સંસાર મહી નિર્લોભા, સંગી કુ જાનત શિર શોભા, સંતન કો હોઈ રહી દાસા,
સંતન કો હોઈ રહી દાસા,
સ્વામી નારાયણ કો વિશ્વાસા,
સ્વામી નારાયણ કો વિશ્વાસા.
જગજીવન વિશે મંજુ કેશાનંદ સ્વામી આવું લખ્યું, કરું ગુજરાતી કરું. જગજીવન વકીલ નામનો એક પટેલ વડોદરામાં, એણે સત્સંગને સર્વે સુખનું ધામ જાણીને સ્વીકાર્યો. કે હરિકુ જાનત સુખપ્રદ એહી, એણે ભગવાનને જ સુખપ્રદ જાણ્યા, સુખ દેનારા એને જ જાણ્યા. આ બહુ મોટી વાત છે. આપણે જેને હોય એને સુખ દેનારા જાણીને બેઠા છે. એણે એક ભગવાનને સુખ દેનારા જાણ્યા. સત્સંગી કે ધર્મ હે જે હું, અતિ દ્રઢતા કરી પાલત તેવું. સુના, સત્સંગીના જે કોઈ નિયમ ધર્મ હોય એને આ જગજીવન વકીલ અતિ દ્રઢપણે પાળતા. આપણે એમાં ઘણા લોચા છે, હજી મોકો છે સુધારી લેવાનો. રહે સંસાર મહી નિર્લોભા, બોલો, સંસારમાં રહ્યા હતા પણ લોભ અડવા નથી દીધો. ધનમાં બંધન નથી, ગ્રહસ્થ હોવા છતાંય રહે સંસાર મહી નિર્લોભા. બોલો, સત્સંગ કુ જાનત શિર શોભા, સત્સંગને જ સર્વોપરી શોભા માનતા, મોટો લાભ એ જ માનતા, ધનને નહીં, ધંધાને નહીં, સંપત્તિને નહીં, આ સત્સંગ મળ્યો છે એને જ મોટો લાભ માનતા. ધન છે જગજીવનભાઈ પટેલને. અને હવે જે વાત લખી એ મારું તમારું માથું હલાવી નાખે એવી વાત છે, કે એ એમ છે કે આપણને બહુ કઠણ પડે એવી વાત છે. સંતન કો હોય રહી દાસા, સંતન કો હોય રહી દાસા, સાધુનો જ દાસ થઈને રહ્યો. સ્વામિનારાયણના દાસ તો બહુ થાય, દાસના દાસ થાય તારે મોટે ગણાય. સંતન કો હોય રહી દાસા, સ્વામિનારાયણ કો વિશ્વાસા. સ્વામિનારાયણ ભગવાનનો મહાવિશ્વાસ રાખ્યો છે, અને સ્વામિનારાયણ ભગવાને કીધું કે કલ્યાણ જોતું હોય એને મારા સંત જેમ કે એમ નિસંશયપણે કરવું તો કલ્યાણ થઈ ગયું. હે સંસારી ને દીકરાના દીકરા બહુ વાલા હોય, વ્યાજ વાલું વધારે, મુળગી મૂડી કરતા મુળગા પછી દેજે પણ વ્યાજ તો દે ભલામણા. એમ સ્વામી નારાયણ ને દાસના દાસ બહુ વાલા, સેવક ના સેવક બહુ ગમે. આ સાધુ એના સેવક ને જો એના સેવક થઈને જીવાય ને તો બેડો પાર, પણ મારો બેટું અહમ એવો ગાંઠો થઈને નડે ને નથી થવાતું. માંડ માંડ પુરુષોત્તમ નારાયણના સેવક થવાય, માંડ માંડ ભી પડે ત્યારે. એમાં મનુષ્યની રીતે વર્તતા સાધુ ચીથરે વીટેલા રતન છે, પણ એમ જ લાગે ને હવે આ બધા હું એમ ન બહુ ગણકારીએ આપણે. ગજબ કી બાત હે, પણ આ સંતોમાં જેવું દૈવત છે ને એવું દૈવત તો ચિંતામણીમાં નથી, સમજી જાયજો. તો તમારા બંગલા ધનમાં સગાવાલામાં કે તમારી માનેલી માન્યતામાં કે ડોળ ડાપણવાળી બુદ્ધિમાં ક્યાંથી દૈવત હોય? માટે વાયડાઈ પડી મૂકીને સંતન કો હોય રહી દાસા, રહેવું મારે રહેવું, હાથ જોડવા આ સભાને, તો આ સભા કે એમ કરવું. સંતના વ્યાણ ઉથાપવા નહીં, એમાં મજા નહીં. આવડા આના આશીર્વાદની કણકી મળે ને તો એ બોલબાલા થઈ જાય, ને જો જરાક એનું હૃદય કોચવાય ને તો તળિયા ઝાટક થઈ જાય. વાયડાઈ કાંઈ કામ લાગતી નથી. આ વાત આમ જ છે, ભગવાન અને ભગવાનના સંતો ભક્તોને લઈને આખો સંસાર લીલા લહેર કરે છે. હે કે આવા સાધુ માટે ઇન્દ્ર વરસાદ વરસાવે છે, આવા સાધુ માટે તો સૂર્ય ઉગે છે, ચંદ્ર ઉગે છે, આવા સાધુ માટે તો ધરતી અનાજ પકાવે છે, આવા સાધુને ખાતર તો વાયરો વાય છે. નહીતર આપણા તો અમુક અમુક કામ એવા છે કે આપણને સૂર્ય બાળી જ દે અને વાયુ હુકવી જ નાખે, અનાજ આપણા માટે આ ધરતી દાણો ઊભો કરે એમને જ. પણ હવે આવા સાધુને સારું બધું થાય છે, ભેળું ભેળું આપણને મળે, શેરડી માં એરડી લીલા લેર કરે. આ બધી વાત શાસ્ત્રોક્ત બોલું છું હું. ધન્ય હો જગજીવનભાઈ પટેલને, વકીલ હતા, બુદ્ધિશાળી હતા, મોટા હતા, ડાયા હતા, તોય રહી સંતન કો હોય દાસા. લ્યો સાધુનો દાસ થઈને રહેતો હતો, આપણને ત્યાં બહુ ભીમ પડે છે. અલે ભાઈ મને જ પડે ને, તમારી વાત હું નહીં કરતો, ભીમ પડે કેમજી, એમાં અહમ શૂન્ય થવું પડે કેમ મહાત્મા. આ કાંઈ વાત હરિભગતને આપણી આજ્ઞામાં રાખવાની હું નથી કરતો, આપણે એકાબીજીની આજ્ઞામાં રહેવું. આપણે સંત છીએ, આ બીજા સંત નથી. ઓમ પરબારાય નમઃ નથી આ બધું. શોખીન શુદ્ધ રૂઢિરૂપાળી વાતું બેઠા બેઠા સાંભળો, મજા આવે છે, અદભુત કથા છે. જગજીવનભાઈ પટેલ રાજકાર્યમાં અતિ કુશળ હતા. સાંભળજો, એકવાર રાજાના અન્ય કારભારીઓને એમની સાથે ઈર્ષ્યા થઈ. થાય જ, આપણી પ્રગતિનું માપ એ છે કેટલા લોકો આપણી ઈર્ષ્યા કરે છે એ જોઈ લો. જેટલા લોકો જાજાન જાજી ઈર્ષ્યા કરે એટલી આપણી પ્રગતિ થઈ ગણાય. તારે જેની કાંઈ પ્રગતિ જ ન થઈ હોય એની ઈર્ષ્યા કોણ કરે? એલ્યા જગજીવનભાઈની કારભારીઓ ઈર્ષા કરી અને મિથ્યા માથે કંઈક અપવાદ દોષ આરોપણ કર્યો અને રાજાને પણ બીજા અનેક દોષો કહીને બરાબર ભરાયું. તેથી રાજા કોપાયમાન થયો અને તત્કાળ તેના જ એટલે કે જગજીવનભાઈના બંને હાથ પગમાં લોઢાની બેડી નાખીને જેલમાં પૂરી દીધા. જગજીવનભાઈ વકીલને જેલમાં નાખાવ્યા અને 1000 રૂપિયાનો દંડ કર્યો અને કહ્યું 1000 રૂપિયા આપો પછી જ બેડીમાંથી મુક્ત થશો, પછી જેલમાં જ બહાર કાઢશું. આવો હુકમ કરી નાખ્યો. પછી જગજીવનભાઈને થયું કે હવે કરવું હું, એને તો કરીને કાંઈ. જગજીવનભાઈએ રાજાને કહ્યું, રાજન હું ભગવાનનો ભગત છું, મેં કાંઈ ખોટું કર્યું નથી, મને મારો પ્રભુ પૂછે, મેં કાંઈ તમને હારું લગાડવા કે આમ નહીં, પણ અમારા ભગવાનને માથે રાખીને અમે બધો વ્યવહાર કરીએ છીએ. કોઈને ખબર ન પડે ને ખોટું હાલ્યું જાય એવું હોય ને તોય અમે એવું વિચારીએ કે જગતને નહીં ખબર પડે પણ મારા પ્રભુને ખબર પડશે કે મારા ભગતે ખોટું કર્યું. એટલે અમે ભગવાનને હારે રાખી નહીં, સાચું જીવન જીવીએ છીએ. ભલામણા મારા માથે આ માણસોએ ઈર્ષાએ કરીને મિથ્યા અપવાદનું આરોપણ કર્યું છે, પણ રાજાએ કે હા ભીડ્યું જ નહીં અને ઉપરથી એમ કહ્યું એમ તમે ભગત છો, જો તમે શુદ્ધ ભગત હો અને બહુ ભક્તિ કરતા હો તો તમારો ભગવાન આવીને બેડિયું તોડી નાખશે. લ્યો આનું શું કરવું, આ હું બોલે નહીં નક્કી નહીં. પણ જગજીવનને છૂટા ન કર્યા, ભારે ઉપાધિ થઈ ઉપર જાતો કે રૂપિયા તો 1000 દેવા પડશે નહીં છોડવામાં આવે. કહે રૂપિયા લેશું 1000 ત્યારે કાઢશું બેડીથી બાર, એમ ડરાવે દુષ્ટ અપાર કોઈ જાન કરે નહીં વાર. કોઈ લોકો સહાય કરતા નથી. કેદમાં જગજીવન ભાઈ મુજાણા ત્યારે પરબ્રહ્મ પરમાત્માને દિલથી પ્રાર્થના કરી ગઈ નોધારાના આધાર, હે પ્રગટ પુરુષોત્તમ આમાં મારો કાંઈ વાક નથી મારા નાથ કૃપા કરો. એમની પ્રાર્થના અને શુદ્ધ ભાવ જાણી નિરપરાધીપણું જાણી સર્વજ્ઞ શ્રીહરિએ તત્કાલ જેલમાં જગજીવનભાઈને દર્શન દીધા. મંદ મંદ હસતા મારો વાલો સામે આવીને ઉભા રહ્યા. મહારાજના દર્શન થતા જગજીવનભાઈ આનંદ વિભોર થઈ ગયા. મહારાજ પધાર્યા તમે, હેતના આંખે આહુડે આવી ગયા. રડતા રડતા પ્રણામ કરતા કરતા બોલ્યા, મહારાજ બહુ દયા કરી પ્રભુ, તમે બહુ દયા કરી મને આયા જેલમાં દર્શન દીધા, જેનું કોઈ નથી એના ભગવાન છે એ વાત આજ સાચી પડી પ્રભુ. જગજીવન, હે ભક્ત, તમે કોઈ પ્રકારની બીક ન રાખશો, તમારો કોઈ અપરાધ નથી, માટે રાજાને એક કોડી પણ દંડ ભરતા નહીં, એક પૈસો ન દેતા. આવતીકાલે હું ફરી આવીશ, તમોને બંધનથી મુક્ત કરીશ, એમ કહેતાની સાથે ભગવાન અદૃશ્ય થઈ ગયા. બીજે દિવસે ભગવાન સ્વામિનારાયણે ફરીવાર જેલમાં જગજીવનભાઈ વકીલને દર્શન દીધા. જગજીવનભાઈને મહારાજના દર્શન થતા જ અતિ આનંદ થયો અને તત્કાલ બધા માણસોના દેખતા એના પગમાં નાખેલી લોઢાની બેડીઓને હાથમાં રાખેલી હાથ કડીઓ ફાટાક લઈને તૂટીને હેઠી પડી. જબરજસ્ત પરચો થયો, લોકોને આશ્ચર્ય થયું, ભક્તોને આનંદ થયો અને ભગવાન સ્વામિનારાયણ અદૃશ્ય થઈ ગયા. પછી જગજીવનભાઈ રાજાને કહે, તમે કહ્યું તે મુજબ મને મારા ભગવાને નિરપરાધી જાણી અને બેડીમાંથી બંધનમાંથી મુક્ત કર્યો છે, હવે તમારી આજ્ઞા હોય એમ કરું. હવે રાજા શું કરે? તેથી રાજાએ કહ્યું, બહુ સારું, કાંઈ વાંધો નહીં. એ સેવકો કોણ છો હાજર? જાઓ તત્કાળ એમને છૂટા કરો, તે નિર્દોષ છે. એમ રાજાએ જગજીવનભાઈને મુક્ત કર્યા. જાઓ એને ઘરે પહોંચાડો. એટલે ધામધૂમપૂર્વક સન્માનપૂર્વક જગજીવનભાઈને ઘરે પહોંચાડ્યા. અને પછી રાજાએ ઓલા બધાને બોલાવ્યા કે તમે શું જોઈને આને નિર્દોષને જેલમાં પુરાવ્યો, તો તમારી જાતના કાબાઓ. રાજાનો બાટલો ફાટ્યો. પછી ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા કરી, અદેખાઈ કરી, મિથ્યા અપવાદ નાખ્યો, ન કરવાના ધંધા કર્યા, 1,00,000 રૂપિયા દંડ ભરો, કોડાવો નહીતર જેલ માર્યો. રાઈડ ફાટી ગઈ ઓલા લોકોની, આઘા પાછા ઉસીના વ્યાજે લાવીને બેટા હોય 1,00,000 ભર્યા પછી ઘીરે ગયા. આ કઠણાઈ થઈ બોલો. માટે ભગવાનના ભગતનું નામ ન લેવું ભૂલે કોઈએ, મરી જવાય એમાં તો. એક પછી એક ચરિત્ર સાંભળો તમે, આમાંથી તો ઘણું લેવાનું છે. અરે બીજાનું ભૂંડું કરવા જાતા પોતાનું જ ભૂંડું થાય, બીજાનું ભૂંડું કરવા જાતા અરે પોતાનું જ ભૂંડું થાય, જગજીવનને જેલ આપતા વિરોધીઓ ગયા હલવાય. આવી ગયા હાણસામાં. ભગવાન સ્વામિનારાયણ તો તરત જ ફળ દે છો, પણ જેના જાજા પાપને જાજો અહંકાર હોય ને એને ભગવાન જાજુ ભેગું થવા દે, આખો ઘડો ભરાય ને પછી એની બરાબર ખબર લે. એક બે ગુના કરે, ખોટું કરે, ચોરી કરે, આડોડાઈ કરે, કોકને હેરાન કરે અને એનું કાંઈ ફળ મળે નહીં ને, તારે જીવ મારો બેટો વધારે પાવરમાં આવીને જાણે નાસ્તિક હોય ને એવી વાતો કરવા માંડે. કાંઈ થયું મને? તમે હાસા હો તો મને થવું જોઈએ ને? થાય થાય, એના દિવસો આવશે તેજી થાય. સમજાણું? પડીકી ખાધ્યા ભેગો રેસ ન લાગે, હવારે લાગે. પડીકી ખોટી ન હોય પણ એનું કામ થતું હોય એમ થાય. અટાણ ગોટલું ગાલીને હવારે કેરીને ટોપલો વીણવા જવાય, ઉગ્યું ન હોય તારું દાદુ. થાય ને આંબો થાય, કેરીઓ આવશે, ગાડા ભરાય, પણ થતું હોય એમ થાય. માટે એક બે ખોટા કામમાં ને આડોડાઈમાં સફળ થઈએ એટલે એમ ન માનવું કે હાસા છે. ટાણું આવશે ત્યારે ઈશ્વર હિસાબ આપી દે પાયે પાય નો. કોણ હાસા ને કોણ ખોટા, કયું દૂધ ને કયું પાણી, બધી ખબર પડી જાય. સમય આવવા દેવો, સમય આવવા દે. ભગવાન સ્વામિનારાયણ બહુ ધીરજવાળા છે. જેના જેવા કર્મ, જેની જેવી દાનત, જેના જેવા અહમને વટ, એને સ્વામિનારાયણ જેમ છે એમ દેખે છે. કોણ સાચું કોણ ખોટું, કોણ શુદ્ધ કોણ અશુદ્ધ, કોણ નિર્માની કોણ અહંકારી, કોણ ભક્ત કોણ અભક્ત, કોણ ભગત ભૂંડાઈ ભરેલો ને કોણ ભગત શુદ્ધાઈ વાળો, શ્રીહરિની પાસે બધો હિસાબ છે. માટે સાવધાન, બીજા કોઈનું ભૂંડું કરવાની કદી ઈચ્છા ન કરશો. આપણે આપણું ભલું કરીએ ને હવનું ભલું કરીએ, ભગવાન હવનું સારું કરે. અરે સ્વામિનારાયણ ભગવાને આપણને સાધુને ત્યાં સુધી લખ્યું કે તમને કોઈ મારે તિરસ્કાર કરે તો પણ તમારે સામે મારવો નહીં, તિરસ્કાર કરવો નહીં, ગાળી દેવી નહીં, પણ એનું ભૂંડું થાય એવો સંકલ્પ ન કરવો. કીધું છે ને બાપાએ, એ આપણને કીધું છે, આવડાર નથી કીધું, પણ આપણને તો એવી બરાબરની ભીહ મારીને કીધું છે ને, એ પાળીએ તો આપણી મોટા એ ગણાય, ખોટા દારાજી જઈ આપણું કોઈ સાંભળે નહીં. આવું પાળવું જોઈએ. જગજીવનભાઈ ઘેરે આવ્યા, પોતાના હગા હાવલા બધા ભેગા થયા. સારું છો, તમે જેલમાંથી છૂટીને આવ્યા. બૈરા છોકરા રડીને પગે લાગ્યા. કેવી રીતે છૂટ્યા? ત્યારે જગજીવનભાઈએ માંડીને વાત કરી સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપની. અને એ વાત જ્યારે એના હગાવાલાએ આડોશી પાડોશીએ બધાએ સાંભળી ત્યારે આનંદનો પાર ન રહ્યો. વાહ સ્વામિનારાયણ ભગવાન, ધન્ય ધન્ય સ્વામિનારાયણ મહાપ્રભુ, ધન્ય સ્વામિનારાયણ ભગવાનની દયા ઉદારતા. આમ ભગવાન સ્વામિનારાયણનો મહિમા સાંભળીને એમના કેટલાક હગાઓ સત્સંગી થયા અને સત્સંગીઓને ઓર રંગ ચડ્યો. હા હા, પછી હવ મળીને હારે સત્સંગ ભજન કરતા, લીલા લેરું કરતા આવા નિષ્ઠાવાન જગજીવન ભાઈ આમ ભગવાનની ને સંતોની મરજીમાં જીવન જીવતા જીવતા એના અંતકાળે પહોંચ્યા.
આયો અકાલ મૃત્યુ તેહી ધાઈ, તબ તેહી નાડી પ્રાણ ખેંચાઈ. જબ હી પુનિયતિ દુઃખ હોને લગ્યો રે તબ હી,
જીભ ટૂંકી થઈ ગઈ,
દુઃખ માંડ્યો થવા,
પુનિયતિ દુઃખ
અંતકાળ બહુ ઊંડો.
શ્રી ભગવાન કો અંતરધારી કહે મમ રક્ષા કરો સુખકારી.
શ્રી ભગવાન
હે પ્રભુ મારી રક્ષા કરો,
કહે મમ રક્ષા કરો સુખકારી,
કહે મમ રક્ષા કરો સુખકારી.
હે પ્રભુ પધારો, દેહ પડ્યો કે પડશે નાથ, હવે તમ વિના કોણ આધાર.
તબ આયે મહારાજ તહા, તરત જ ભગવાન સ્વામિનારાયણ આવ્યા દિવ્ય સ્વરૂપે.
કહે તુમ નહીં મરહું અબ જગજીવન, તમે હમણે નહીં મરો, ચિંતા તજો. હા કે હા,
એસે કહી તેહી શિષ પર હસ્ત કમલ ધરી આપ જગજીવનને માથે, જગજીવને હાથ ફેરવો છે. મૃત્યુ કો દુઃખ હર હું કે મીટે સબ તેહી તાપ, મૃત્યુનું દુઃખ હરી લીધું, બધો સંતાપ મટી ગયો છે. જીવન દાન આપ્યું ભગવાન સ્વામિનારાયણે અને એટલું બોલ્યા કે જગજીવન આમ તો તારું આયુષ્ય પૂરું થઈ ગયું તું, પણ હું આયુષ્ય હવે વધારી દઉં છું. હે કે તમારું મૃત્યુ નહીં થાય, મેં તમારી મૃત્યુ થકી રક્ષા કરી છે. હવે તમે એક નિયમ રાખજો. હું નિયમ રાખું પ્રભુ? દર મહિને વ્યતિપાત આવે ત્યારે તમે સાધુ સંતો બ્રાહ્મણોને જમાડજો. આ તમને નિયમ.
વ્યતિપાત આવતું હોય ત્યારે ખરું, ક્યારે આવતું હોય એ બ્રાહ્મણોનો વિષય છે, જ્યોતિષનો પર્વ. બે કાંઈક નક્ષત્રની સંધિમાં ક્યાંક વ્યતિપાત આવે એમાં ભગવાન કે તમે સાધુ સંતો બ્રાહ્મણોને જમાડજો, એમ કહીને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. હવે કથા સાંભળવા જેવી છે. પછી ભગવાન સ્વામિનારાયણનું વચન જગજીવનભાઈએ માથે ચડાવેલું તે આજીવન પાળ્યું બરાબર, અને દર મહિને સાધુ બ્રાહ્મણોને રસોઈ આપતા હતા, એ પોતે પોતાની ઈચ્છાથી આપતા. લોકોએ એક દિવસ એનું કારણ પૂછ્યું કે તમે કેમ બહુ રસોઈઓ કરાવો છો અને વ્યતિપાતમાં સાધુ સંતો બ્રાહ્મણોને જમાડો છો. ત્યારે જગજીવનભાઈએ કહ્યું કે ભલા માણસ, એકવાર મારું અકાળ મૃત્યુ આવ્યું હતું, સમય મૃત્યુનો નહોતો ને આવી ગયેલું, અને મેં મહારાજને પ્રાર્થના કરી અબ મોહે નહીં મરના હે, ત્યારે ભગવાને મારી પ્રાર્થના સ્વીકારીને મારા આયુષ્યનો હાંધો લાંબો કરી દીધો. કેવા દયાળુ ભગવાન, બોલો. શ્રી ઘનશ્યામ પધારે તબહી મૃત્યુ મિટાઈ ઉગાર્યો અબહી, મોત મારું ટાળીને મને ઉગાર્યો. પુનિયહ વચન દેઈ મોય સ્વામી, ચલ નીકસે પ્રભુ અંતર્યામી. પછી મને આ વચન દઈ આજ્ઞા કરીને પછી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયેલા. વ્યતિપાત જબ આવે તબ સાધુ બ્રાહ્મણ જે હું તિનકું જીમાવ હું પ્રીત જૂત યું જાનો તુમ તે હું. એટલા માટે હું વ્યતિપાત આવે ત્યારે સાધુ સંતો બ્રાહ્મણોને જમાડું છું, ભગવાને મને આજ્ઞા કરી છે. આમ જગજીવનભાઈએ વાત કરી. વાલા ભક્તો, સંવત 1903 શ્રાવણવદ 9 વ્યતિપાત હતો. સદગુરુ ગોપાલ સ્વામી પોતાના મંડળ સાથે વડોદરામાં હતા અને પટેલ જગજીવનભાઈ વકીલને જ્યારથી મહારાજે મૃત્યુના મુખમાંથી ઉગાર્યા ત્યારથી દર વ્યતિપાતના દિવસે વર્ષોથી મંદિરમાં રસોઈ આપતા હતા, તેથી તે સીધું સામાન લઈને મંદિરે આવ્યા. અને તે જ દિવસે વર્ષોથી જન્માષ્ટમીના પારણા કરાવવાનો કુબેરભાઈ મુંગટિયા નિયમ હતો. હા, એથી એ સીધું સામાન લઈને મંદિર આવ્યા. જામી હવે જો. તે જ દિવસે સોખડાના ગોપાલભાઈ પટેલ અને કલાલીના ઈશ્વરભાઈ પટેલ આ બંનેને તેમના પિતાની સંવત્સરી તિથિ હતી, તેથી તે બે પણ પોતપોતાનું સીધું સામાન લઈને વડોદરા ગોપાલ સ્વામી પાસે મંદિરે આવ્યા. 4 રસોઈ થઈ. વળી 5મી રસોઈની વાત કરે છે. વળી દર શ્રાવણ માસમાં સરકાર તરફથી મંદિરમાં રસોઈ આપવામાં આવતી, તેથી સરકારે ખાસ મંદિર અને સાધુ સંતોની સેવામાં નિમેલા બે માણસ હતા, એના અને હરિભગત હતા, ગોવિંદરાય દક્ષિણી અને ધનેશ્વરભાઈ લૈયા. આ બંને પણ સરકાર તરફથી સીધો સામાન લઈને મંદિરે પૂગ્યા. 5 રસોઈ થઈ ગઈ. 5 ભગતો પાસે 300 માણસ જમે એટલું સીધું હતું. સાથી તો કે મંદિરમાં 100 સંતો હતા, 150 સત્સંગીઓ તથા 50 ઉત્સવિયા ભક્તો મળીને 300 થયેલા. એટલે 300 જણાનું એ 5 જણા સીધું સામાન બધું લઈને આવેલા મીઠા શીખે, અને હોવ કે અમારી રસોઈ લ્યો, અમારી રસોઈ લ્યો, અમારું તો લેવું જ પડશે. પરસ્પર રકઝક થઈ. કોઠારી કેલા ભાઈ સમજો, 5નું સીધું એક દીમાં કેમ ખાવું અમારે, માનો કે ન માનો વારા ફરતી. તો કે ના, ઓલા કે મારે વ્યતિપાતમાં નિયમ છે, ઓલા કે મારા બાપાની સંવત્સરી છે, ઓલા કે અમે તો કાયમ જન્માષ્ટમીનું પારણું કરાવી જ છે, માટે લેવું જ પડે. કોઈ માનતા નથી. સંતોએ સમજાવ્યા, કોઠારી સમજાવ્યા, પણ સૌને પોતપોતાના નિયમ સાચવવાનો આગ્રહ. છેવટે વાત છેઠ ગોપાળાનંદ સ્વામી સુધી પહોંચી. સ્વામીએ આવીને કહ્યું, સાંભળો હરિભક્તો, ઠીક છે, મેં બધી વાત જાણી. તમે સહુ સીધું લાવ્યા છો તો 5 જણા એક સાથે રસોઈ કરાવો. બધાએ કરાવી, એક બધાએ કરાવો. પણ સ્વામી બધાનું એ બધું થઈ રહે, વિશ્વાસ રાખો મારો. હારો તારે. 5 ભક્તોએ રાજી થઈ સત્સંગી બ્રાહ્મણો પાસે અલગ અલગ રસોઈ કરાવી, 300 માણાની. બોલો. બ્રહ્મચારી વિજયાનંદ તથા સિદ્ધાનંદે 5 થાળ ભરીને ભગવાન લક્ષ્મીનારાયણ દેવને વડોદરા મંદિરમાં ધરાવ્યા. અને જ્યારે ગોપાલ સ્વામી મંદિરમાં ગયા, 5 થાળ મોટા દેવ આગળ જોયા, ગોપાલ સ્વામી હાથ જોડીને કહ્યું કે હે મહારાજ, આજ 5 ભક્તોની રસોઈ છે, તેથી 5 થાળ ધરાવ્યા છે, તે કૃપા કરીને જમી જજો. વળી તમારા સેવક આ બ્રહ્મચારીઓ ફરીને 5 થાળ ભરીને લાવશે, તે આજથી 5 દિવસ સુધીનું પણ એક હારે જમી જજો. પછી 5 દી બંધ રાખશું. સ્વામીની પ્રાર્થના સાંભળી તરત જ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. પાંચેય થાળમાં પીરસેલા તમામ પકવાનો આદિક જે હતું તે બધું સ્વાહા કરી ગયા. ખાલી વળી બ્રહ્મચારીઓએ બીજા પાંચ થાળ રસોઈમાંથી ભરી અને ભગવાન આગળ મૂક્યા નવા થાળ. એ પણ ભગવાન સ્વામિનારાયણ જીમ્યા, પણ હવે થાળમાં થોડી થોડી પ્રસાદી રહેવા દીધી અને પછી તેના સૌને પ્રત્યક્ષ દર્શન થાય એટલા માટે પ્રસાદીના. અને એ થાળ પછી પ્રસાદી જે હતી એ બધા જ અનાજમાં નાખી થોડી થોડી ભેળવી દીધું. આવા પરચો છીએ. પછી સ્વામીએ સૌ સંતો બ્રાહ્મણોને ઉસવ્યા, ભક્તોની પંક્તિ કરાવી. બે જાઓ બધા, બે ગયા બધા જમવા. પછી બ્રાહ્મણો પાસે પીરસાવ્યું, એમાં હવ પ્રથમ કુબેરભાઈ મુંગટિયાની રસોઈ પીરસાવી. કુબેરભાઈ લાવો તમારું, હાલો બધું તપેલા લાવી લાવીને મૂકી આવો. જે જે બનાવ્યું હતું બ્રાહ્મણોને કીધું, પીરસો પટાપટ પટાપટ. સંતો બ્રહ્મચારીઓ સાધુ સત્સંગીઓ ઉત્સવિયાઓ બેહો અને માંડ્યા પીરસવા. અને સ્વામી એટલું બોલ્યા, સાંભળો, આજ તમે સર્વે મહારાજની મૂર્તિ ધારીને અમારી પેઠે જમો. સ્વામી કેમ જમતા છે? અમારી પેઠે જમો. મતલબ એનો એ થયો કે સ્વામી કાયમ મહારાજની મૂર્તિ ધારીને મહારાજને જમાડતા, પોતે નહીં. એ વાત આખી અલગ થઈ ગઈ. અમારી પેઠે જમો કે છે. તેથી સૌ સંતો ભક્તો મહારાજની મૂર્તિ ધારી ઓમ બ્રહ્મણે સ્વાહા જમો મારા, નાચ કરીને માંડ્યા જમવા. જેટલું પીરસ્યું એટલું બધું જમી ગયા. એથી મુંગટિયાની બધી રસોઈ ખલાસ. પછી ગોપાલ સ્વામી કે, બોલો કુબેરભાઈ મુંગટિયા, હવે તકે બસ મારું પૂડું તે પ્રસાદી લઈને વહેતા થાવ. આવો વેતીપાતવાળા જગજીવનભાઈ વકીલ, લાવો પટેલ તમારી રસોઈ. એટલે એના બ્રાહ્મણો લાવ્યા તે પહેલાં બે પહેલાં બજો. સ્વામી કે, હાલો પીરસો. એ પીરસવાનું શરૂ કર્યું. પંગજ આખી મૂર્તિ ધારીને બેઠેલી સ્વામીના વચને બ્રહ્મણે સ્વાહા ખલાસ. બોલો વકીલ, હવે થકે આપણું આમ પૂરું, જાવા દે પ્રસાદી લઈને ઘરે. પછી સોખડાવાળા ગોપાલભાઈને બોલાવ્યા, તમારા બાપાની સંવત્સરી વાહે જે બનાવ્યું હોય સંવત્સરી વાહે લાવો. હાલો એ પીરસી દીધું. પછી ઈશ્વરભાઈને કીધું, લાવો તમારા બાપાનું કલ્યાણ. એ પીરસ્યું જમી ગયા. છેલ્લે સરકારની રસોઈ હતી તે પણ એ જ રીતે સર્વે ભગવાનને હંભારીને જમી ગયા. આમ પાંચ દિવસની રસોઈ ગોપાલ સ્વામીના કહેવાથી સૌ એક દિવસમાં એક હારે એક બેઠકે ખાઈ ગયા. કમાલ કરીને કી. પાંચેય રસોઈવાળાના વાસણ ખાલી કરીને આપ્યા. માત્ર તે પાંચેયને મળે એટલો એક એક પ્રસાદીનો થાળ રહ્યો એને આપ્યો, જાઓ લઈ જાઓ. આમ મહાસમર્થ કૃપાળુ સ્વામીએ પાંચેય ભક્તોના મનોરથ પૂરા કર્યા. ભાઈ ભાઈ પછી સંતો ભક્તોની સભા કરાવી અને હવને કીધું કે પાંચ રસોઈ એક હારે ખાઈ ગયા છો, હવે પાંચ દી ક્યાંય જવાહે નહીં અહીંથી. સાધુ સંતો કે, અમારે ક્યાં જવું, પણ હરિભક્તો તો કે નહીં જવાનું નહીં, હવે એટલું બધું ખાઈ ગયા છો એટલે હવે પાંચ દિવસ સુધી તમને ભૂખ તરસ આદિ કાંઈ નહીં લાગે. ભૂખ નહીં, તરસ નહીં, કશું જ નહીં. સમજ્યા કે નહીં? ટોયલેટ વગેરે કશું જ નહીં લાગે. માટે રાત્રિ દિવસ અખંડ ભજન કરો, કથા કીર્તન કરો. સ્વામીના વચને હવ સંતો ભક્તો કથા કીર્તનમાં ગુલતાન થયા. પાંચ રાતને પાંચ દિવસ કોઈને એક ક્ષણ પણ ઊંઘ ન આવી કે કોઈ ઊભા પણ થયા નહીં. માત્ર પ્રાતઃકાળે હવ હવારમાં ઉઠી સ્નાનાદિક કરી નિત્ય નિયમાદિક પૂજા પાઠાદિ કરી અને પાછા ભજનમાં બેસી જાય. આમ પાંચ દિવસ ગાળ્યા. આમ ગોપાલ સ્વામીના પ્રતાપે પાંચ દિવસ સુધી કોઈને ક્ષુધા તૃષાદિ કશું જ લાગ્યું નહીં. જેના સંત આવા સમર્થ હોય તો એના ભગવાન સ્વામી નારાયણની શું વાત કહેવી. એલ્યા હે, આમ ગોપાલ સ્વામીએ પાંચ દિવસ સૌને દેહાતીત કરી દીધા. દેહ ભાવ મેલી બ્રહ્મ ભાવે ખેલતા કરી નાખ્યા. અને એટલે જ નિષ્કુળાન સ્વામી આવા સંતો માટે આવા મહિમાના પદો લખીને ગયા છે.
મળે જીવન મુક્ત તે જોગીયા.
અદ્ભુત વાત છે.
ત્યારે ટરે તન મન તાપ સત સંગ કીજીએ.
આરે ટળે
શ્યામના પાઠોત્સવ નિમિત્તે થતા આ મહોત્સવને હજારોની સંખ્યામાં માણા કથા સાંભળે છે અને હજારોની સંખ્યામાં જમણ વારમાં રેલમ છેલ થઈ રહી. કોઈ કાનેથી ભગવાન હૈયામાં ઉતારે છે અને કોઈ મોઢેથી રોટલા શાક આર્ય જ આવવા દે છે. વાત તો ભગવાન અંદર ઉતારવાની છે ને ભાઈ ભાઈ ભાઈ. સંગીતના સથવારે કથાના આશરે ભગવાન અંતરમાં ઉતરે ને શાક રોટલા ખાય તોય ઉતરે. કલ્યાણ હિ કલ્યાણ આય છે. આજ સ્વામિનારાયણ સંપ્રદાયના આંગણે મોક્ષનું સદાવ્રત દેવાઈ રહ્યું છે. આવા પવિત્ર યજમાનો પોતાની લક્ષ્મીને ભગવાનને સંતોને જ રાજી કરવા માટે જ્યારે છૂટે હાથે વાપરી રહ્યા હોય આમ સદાવ્રતને જમણવારને કથા કીર્તનને ધ્વનિ બોલબાલા બોલતી હોય ત્યારે પીવડો ઘનશ્યામ નાચે કે આવું અમ આંગણે કાયમ કલ્યાણનું સદાવ્રત દેવાય. તેને લીલા લેર અદ્ભુત વાત છે.
સંત સર્વે સુખ થાવા ધામ છે.
સાચા સાધુ સર્વ પ્રકારે સુખિયા થવાનું સ્થાન છે ભાઈ.
એ તો પ્રસિદ્ધ કહે છે પુરાણ સત સંગ જીએ.
મારા ઘરની વાત નથી નિષ્ફળન સ્વામી કે શાસ્ત્રમાં લખ્યું છે સંત સર્વે સુખી કરવાનું સ્થાન છે.
મન કર્મ વચને તું માન જે.
એ માનજો સાધુ સુખનું સ્થાન છે સંત કેમ કરવું.
કહે નિષ્કુળા નંદ નિરવાણ સત સંગ જીએ.
ભલે ભલે
સ્વયં હરી
ભગવાન સ્વામિનારાયણ આવા સંતો દ્વારા સાક્ષાત વિચરે છે ને બધાને દર્શન દે છે કથા કહે છે સુખ આપે છે આનંદ આપે છે મોક્ષ આપે છે જીવના દુઃખ ટાળે છે મનોરથ પૂરા કરે છે. આ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે. સમજાય ને સમજાય ને દેખાય ને દેખાય બાકીનું એમ નામ જાય ઉપરથી. લાભ લઈ લે છે ખોટ ખાનારા ખોટ ખાય છે કલ્યાણ મેળવવાવાળા મેળવી લે છે. આ તો ભારે દિવ્ય માહોલ છે ભાઈ. વાલા ભક્તો આવી અદ્ભુત વાત છે. પુરુષોત્તમ પરમાર્થી પરચા દેત અનંત તિનકુ પુની પુની કહત હું સુની આવે ભવ અંત. કે છે વારંવાર ભગવાન સ્વામિનારાયણ પરચા દે છે. મંજુ કેશાનંદ સ્વામી કે છે એ પરચાની હું વાતું કહું છું સાંભળી સાંભળીને ભવનો અંત આવે એવી આ અદ્ભુત કથા છે. પણ આજ આ કથાને હવે અહીંયા મારે રોકાવવી છે. રાત્રે પૂજ્યપાદ પ્રભુપરાયણ જોગી સ્વામી પધારવાના છે. એના દર્શનનો લાવો કોઈ રખે ચૂકતા વાળા ભક્તો આ સંતો રાતે રાસ લેવાના છે. સાકરનો વરસાદ થવાનો છે અને આવતીકાલે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ પધારવાના છે. આજે આ સુરતને આંગણે ભાવિલા ભક્તોના કલ્યાણ માટે મોટી ભાગીરથી ગંગા વહી રહી છે. ધન્ય હો પીવડા ઘનશ્યામને ધન્ય હો સદભાવનાવાળા ઘનશ્યામની સેવામાં રત એવા બહેનોને અને ધન્ય હો સવજીભાઈ કર
દર્શનભાઈ ગાબાણીને અને ધન્ય આજના મહોત્સવને. એટલું કહીને હું કથાને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જ.